આંબા પાણી બી વિશેષ કંઈક લઈ લીધું છે. ગાથા લેવડાવો છું, સાથે લેજો.
દેવાદી ગતિ ભંગમા હે સમજ શ્રોત જ્ઞાન માને નિજ મથ વેશન આગ્રહ
ક્રમાંક 27 શાસ્ત્ર સંબંધી ભૂલ. પરમ કૃપાળુ દેવ પ્રણીત આત્મસિદ્ધિ શાસ્ત્રની મર્તાર્થીના લક્ષણો જણાવતી આ કથાઓને નજર સમક્ષ રાખી સાધકે જગતમાં જેટલા સત સાધનો છે, સત્માર્ગ માટે સાધનો છે, એ સાધનોનું સાધક પોતાની ભૂલના કારણે કેવી રીતે દુરુપયોગ કરે છે તેનું ચિંતન કરવાનું છે. ભૂલ સાધનની નથી, ભૂલ વ્યક્તિની છે. સાધનો તટસ્થ છે, આપણી સામે હાજર છે. સ્વીકાર કરનાર વ્યક્તિની ભૂમિકા કઈ છે, અવસ્થા કઈ છે અને એની આંતરિક સ્થિતિ કેવી છે તેના પ્રમાણે તે સાધનોનો ઉપયોગ કરશે. મતાર્થી હશે તો સાધન તેનું તે, પણ ઉપયોગ જુદો કરશે. મુમુક્ષ પણ સાધન તેનું તે, પણ એનો ઉપયોગ જુદો કરશે. આત્માર્થી પણ ઉપયોગ જુદી રીતે કરશે અને સમ્યક દ્રષ્ટિ પણ સાધનોનો ઉપયોગ જુદી રીતે કરશે. સાધનનો વાંક નથી, પણ સાધનને સમજવું પડશે, જાણવું પડશે કે કયા વિવાદ સાથે છે, કયા ભૂલ સાથે છે અને તે ભૂલ કેવી રીતે ટાળવી તે વિચારવું પડશે. બને છે એવું કે અનંતકાળમાં જે ભૂલ થઈ છે તેની પુનરાવૃત્તિ થાય છે, એની એ ભૂલ વારંવાર કરીએ છીએ. ભૂલ વારંવાર કરવાના પરિણામે એ સ્વભાવગત થઈ ગઈ છે.
પહેલી વાત તો એ કરવી છે કે સત્શાસ્ત્રો સાધન માટે અત્યંત અનિવાર્ય છે. શાસ્ત્ર એ અરીસો છે, શાસ્ત્ર એ સાગર છે, સમુદ્ર છે. ઇન્દ્રિયોની પહેલી પાર અતિન્દ્રિય સૃષ્ટિના જે તત્વો છે તેનો અણસાર, સંકેત, ખ્યાલ સૌથી પ્રથમ શાસ્ત્રો આપે છે. સદગુરુ મળ્યા તેની પહેલા શાસ્ત્રો મળ્યા છે, તે ધ્યાન દોરે છે. શાસ્ત્રોનું કામ ઈશારો કરવાનું છે, પણ ઈશારો સમજવો તો જોઈએ ને. ખોટું સમજે તો તેનો દુરુપયોગ પણ થાય, માટે પહેલી વાત એ કરી કે શાસ્ત્રો ત્રણ હેતુ માટે છે. પહેલું, અતિન્દ્રિય સૃષ્ટિની અને તત્વ વિશેની વિગત સાધકને પ્રાપ્ત કરવી છે. પરમાત્મ તત્વ, દ્રવ્ય, ગુણ, પર્યાય, કર્મ અને કર્મના પ્રકારો, માર્ગણા, ગુણસ્થાનક, લેશિયા, વ્રતો, અનુષ્ઠાન, કર્મના બંધની માહિતી તે ક્યાંથી મેળવશે? એ કંઈ સ્કૂલ કે કોલેજમાં નથી આવતું. આજે જે બધી વિગત મળે છે તે શાસ્ત્રોમાંથી મળે છે. શાસ્ત્રો આપણને એક બીજી સૃષ્ટિમાં લઈ જાય છે. આપણે, આપણી સૃષ્ટિ એક ભૌતિક સૃષ્ટિ છે અને શાસ્ત્ર અતેન્દ્રિય અભૌતિક સૃષ્ટિમાં લઈ જવાનું કામ કરે છે. શાસ્ત્રોની મર્યાદા છે, એ અનુભવ નહીં કરાવી શકે, પણ અનુભવ જેનો કરવો છે તેનો અણસાર આપે છે. અનુભવ તમારે કરવો પડશે, પરંતુ જે એક પાત્ર સદગુરુ છે તેમની હાજરીમાં અનુભવ થશે. પણ અનુભવ કરતા પહેલા તેનો અણસાર, તેનું ચિત્ર આપણને પ્રાપ્ત થવું જોઈએ અને એ શાસ્ત્રમાંથી પ્રાપ્ત થાય.
બીજી વાત, વ્યક્તિએ પોતાના જીવનમાં કેવું રૂપાંતર કરવાનું છે, કેવું પડ અને કેવી કરવાની છે, કેવું જીવન જીવવાનું છે તેનો ખ્યાલ શાસ્ત્રમાંથી મળશે. શાસ્ત્ર વિના તમે તેવું જીવન જીવવાની અવસ્થા કેવી રીતે પ્રાપ્ત કરશો? ત્રીજી વાત, પોતે ખરેખર અંદરથી કેવો છે, પોતાની ભૂમિકા કેવી છે તે જોવા માટે શાસ્ત્ર દર્પણની ગરજ સારે છે. શાસ્ત્ર આપણને બતાવે છે કે તમારી અવસ્થા આવી છે. તમે પોતે તમને ગમે તે માનતા હો અને કહેનારા પણ તમને ગમે તે કહેતા હોય, પણ શાસ્ત્રો તમે જેવા છો તેવા બતાવશે કે તમારી વર્તમાન અવસ્થા આવી છે. ગુણ સ્થાનક અને દ્રષ્ટિઓ ઉપરથી પણ ખ્યાલ આવે, માર્ગના સ્થાન ઉપરથી ખ્યાલ આવે, અંદર જે ભાવો ઉઠે છે જેના ઉપરથી ખ્યાલ આવે કે આ શુભ ભાવ છે, આ અશુભ ભાવ છે કે શુદ્ધ ભાવ છે, આ વ્રતો છે, આ વૃત્તિઓ છે, આ બધો ખ્યાલ શાસ્ત્રો આપણને આપે છે. મોટો આધાર તો ખ્યાલ લેનાર કેવી રીતે ખ્યાલ લે છે તેના ઉપર છે. શાસ્ત્રોની એવી કોઈ અવસ્થા નથી કે તમે ખોટો ખ્યાલ કરતા હો તો તમને રોકે. શાસ્ત્રો તો તમારી બહિરંગ અવસ્થા, અંતરંગ અવસ્થા, પરમાત્મ અવસ્થા, ભવાભિનંદી, ઉદ્ગલાનંદી, આત્માનંદી અને બ્રહ્માનંદી જે અવસ્થા હોય તેનું સ્પષ્ટ ચિત્ર આપે છે. તમે તમને ઉદ્ગલાનંદી હોવા છતાં બ્રહ્માનંદી માની બેસો તો શાસ્ત્રો ઠપકો નહીં આપે. શાસ્ત્રોને જે કહેવું છે, સમજાવવું છે, તે એક જીવંત વ્યક્તિ જ તમને હાજર રહીને કહી શકશે અને તે નમ્રતાપૂર્વક સાંભળવાની તમારી તૈયારી પણ જોઈએ. માન જાય તો તમારી તૈયારી થઈ શકે. માન જાય, સદગુરુ મળે, પછી અનુભવની પ્રક્રિયામાં ઢળી શકાય. ગુરુ દરવાજા સુધી મૂકવા આવે છે, પણ પછી તો તમારે એકલાએ જવાનું છે.
શાસ્ત્રને સમજવામાં ઘણી ભૂલો થાય છે. જગતમાં જેટલા ધર્મો છે તે બધા પોતપોતાના શાસ્ત્રો છે. અનેક શાસ્ત્રો છે. મુસ્લિમ પરંપરામાં કુરાન, ક્રિશ્ચન પરંપરામાં ક્રિશ્ચનનું બાઇબલ, હિન્દુ પરંપરામાં વેદ, શીખોનો ગ્રંથ સાહેબ, જૈનોની પરંપરામાં આગમ શાસ્ત્રો છે. દરેક ધર્મોના શાસ્ત્રો છે. પરંતુ ખૂબી એ છે કે મૂળ પુરુષોએ શાસ્ત્રો લખ્યા નથી, પણ તેઓ બોલ્યા છે. તેમણે માત્ર કહ્યું છે તમને શાસ્ત્રો લખવાનો. તેમને શાસ્ત્રો લખવાનો વિચાર ન હતો. તેઓ બોલ્યા પછી તેમની પાસે રહીને તેમના શબ્દોને ગૂંથવાનું કામ પાછળથી વ્યક્તિઓએ કર્યું છે. એ ગૂંથનાર જો ભૂલ કરે તો સમજવામાં ભૂલ થાય. તીર્થંકરોએ શાસ્ત્રો લખ્યા નથી. અજીતનાથનું શાસ્ત્ર કે શાંતિનાથનું શાસ્ત્ર કે મહાવીર સ્વામીનું શાસ્ત્ર એવું નથી. તેઓ ફક્ત બોલ્યા જ છે, પરંતુ એ કામ સાક્ષરો, પંડિતો અને વિદ્વાનોએ કર્યું. એમાં ભૂલ ક્યાં થાય? શાસ્ત્ર લખનાર વ્યક્તિ એટલી બુદ્ધિમાન હોય પણ અંતરમાં આંતરિક શુદ્ધિ ન હોય તો શાસ્ત્રોના શબ્દો ગૂંચવામાં ભૂલ થાય. આંતરિક શુદ્ધિ સાથે પરમ બુદ્ધિ પણ જોઈએ.
પરમ બુદ્ધિ અને આંતરિક શુદ્ધિ જેનામાં હોય તેને કહેવાય છે ગણધર. ગણધર એક અવસ્થા છે, તેઓને તીવ્ર બુદ્ધિ પણ છે અને સાથે પરમ શુદ્ધિ પણ છે. તેમના ત્રણ શબ્દો મળ્યા છે, ઉપનેયવા, વિગમયવા અને ધોવયવા. આ ત્રણ જ શબ્દો ઉપરથી 14 પૂર્વોની રચના કરવી એ અપ્રતિભમ બુદ્ધિમત્તાનું કામ છે. સામાન્ય વ્યક્તિને શક્ય નથી. ઉત્પન્ન થાય છે, નાશ થાય છે અને કાયમ રહે છે. આ ત્રણેય શબ્દો ઉપરથી ગણધરો માત્ર 48 મિનિટોમાં 14 પૂર્વોની રચના કરે છે. સાંભળતા આપણને શ્વાસ ચડે. માત્ર 48 મિનિટમાં જ આટલી રચના કઈ રીતે થાય? તેઓને પરમ બુદ્ધિ છે. તેઓ બીજ બુદ્ધિના ધણી છે. પરમ બુદ્ધિ અને પરમ શુદ્ધિનો સુમેળ તેમને થયો છે. શુદ્ધ બુદ્ધિને ઋતભરા પ્રજ્ઞા કહે છે. ઋત એટલે સત્ય, ઋતને એટલે સત્યને ધારણ કરનારી પ્રજ્ઞા. તે ઋતભરંભારા પ્રજ્ઞા જેમ આ ગર્ભને ધારણ કરી શકે, તેમજ જે સત્યને પરમ સત્યને ધારણ કરી શકે તેવી બુદ્ધિને પ્રજ્ઞા. બુદ્ધિમાં સત્ય ધારણ નહીં થાય, પણ તે માટે પ્રજ્ઞા જ જોઈશે અને એ પ્રજ્ઞા સિવાય સત્ય ધારણ નહીં થાય.
એવું પણ બને કે ઋતુમ્બરા પ્રજ્ઞા જેમને પ્રાપ્ત થઈ હોય તે તમારી દ્રષ્ટિએ નિરક્ષર પણ હોય અને કદાચ પ્રાથમિક શાળામાં ગયા પણ ન હોય, અક્ષર લખતા કે વાંચતા પણ ના આવડતો હોય. કબીરે કહ્યું કે કાગળ મસી છુઓ નહીં, એટલે હું તો કાગળ કે શાહીને અડ્યો પણ નથી. કબીરજી કહે છે કે હું બોલ્યો તે કોઈનું સાંભળીને બોલ્યો નથી, પરંતુ અંદરથી અને આંખોથી જે જોયું તે કહ્યું, અનુભવમાં જે આવ્યું તે કહ્યું, પ્રગટ જે થયું અને સાક્ષાત્કાર જેનો થયો તે કહ્યું. આ મારું કંઈ નથી. અનુભવ થવો કઠિન છે, પણ પોતાના અનુભવને તટસ્થપણે કહેવો અતિ કઠિન છે. આંતરિક અનુભવ કઠિન છે, પણ બીજાને કહેવો અને નિર્ભેળ કંઈ પણ ઉમેર્યા સિવાય કહેવું તે અતિ કઠિન છે. અને તેવો અનુભવ જેમને થાય છે તે બોલ્યા છે અને શાસ્ત્રો રચાયા છે. કેટલાક શાસ્ત્રો તેમની પરંપરામાં આવેલા પુરુષોએ રચ્યા છે. બહુ જાગૃતિ રાખી છે, બહુ વિવેક રાખ્યો છે, બહુ ચિંતન અને મનન મંથન કર્યું છે. એક પણ શબ્દ આડો અવળો ન જાય, સૂત્ર, અર્થ, વ્યંજન, સ્વર, અનુસ્વર વગેરેની ક્યાંય ભૂલ ન થાય તેની કાળજી રાખી છે.
એ શાસ્ત્રોમાં માત્ર આધ્યાત્મની જ વાત આવે એવું નહીં બને. વ્યવહારની વાત જ્યારે આવશે ત્યારે જગતનું વર્ણન પણ આવે, ગતિઓનું વર્ણન આવે, દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચ અને નરકગતિની વાત આવે, ભૂગોળની વાત આવે, દ્વીપ સમુદ્રની વાત આવે, વિશાળ આકાશની અલોકાશની વાત આવે અને દ્રવ્યની ગુણપર્યાયની પણ વાત આવે. આ બધી વાતો શાસ્ત્રોમાં આવે, પણ વાંચનાર વ્યક્તિ કેવી છે? જેના હાથમાં શાસ્ત્રો આવ્યા છે તેની આંતરિક અવસ્થા કેવી છે? જો તે મતારથી મત આગ્રહવાળો હશે તો એમ શાસ્ત્રો કહેશે કે શાસ્ત્રોમાં નરકગતિનું વર્ણન આવે છે તથા દેવગતિમાં વૈમાનિક દેવો માટે 12 દેવલોક, 9 ગોવૈયક તથા 5 અનુત્તર દેવ વિમાનો છે, ત્યાં બાગ બગીચાઓ આવે છે. આ બધા વર્ણનને જે જે શુદ્ધ જ્ઞાન સમજે તેને કહેવાય છે મતાર્થ.
તમારે ઘેર કોઈ આવે અને તમને મળે જ નહીં અને ઘર જુએ, ડ્રોઈંગ રૂમ, કિચન, ઓસરી બધું જુએ, નોંધ કરે, બહુ પરફેક્ટ સરસ છે તેમ કહે અને તેમના ગામ જઈ તમારા ઘરના જ વખાણ કરે અને તમારી કઈ વાત જ ન કરે, એવી રીતે મૂળ આત્માને બાદ કરી બીજું બધું વર્ણન કર્યા કરે તે છે મતાર્થ. મૂળ મુદ્દો જ રહી જાય. દેવોના આટલા પ્રકાર અને સ્વર્ગમાં આવો વૈભવ છે, આ બધું વર્ણન જે કર્યું છે એ વર્ણન શાસ્ત્રમાં વિશેષ હેતુપૂર્વક કર્યું છે. જો તમે શુભ ભાવ કરશો, શુભ પ્રવૃત્તિ કરશો તો પુણ્ય બંધાશે અને પુણ્ય ભોગવવા માટે જગતમાં જુદા જુદા સ્થાનો છે. જગતમાં બધી વ્યવસ્થા સંપૂર્ણ અને કાયમ માટે છે. જીવ સત્કર્મો અને શુભ ભાવ કરે છે તેથી પુણ્ય બંધાય છે અને પુણ્ય ભોગવવાના ઘણા સ્થળો છે. અમુક પ્રકારનું પુણ્ય મનુષ્યગતિમાં ભોગવી શકાય, જ્યારે અમુક શ્રેષ્ઠ પુણ્ય ભોગવવાની વ્યવસ્થા દેવલોકમાં છે. તેથી શાસ્ત્રોમાં દેવલોકનું વર્ણન આવે છે. જેણે પોતાના જીવનમાં દુષ્કર્મો કર્યા છે, પાપ અને અશુભ ભાવો કર્યા છે, એને ભોગવવાની વ્યવસ્થા પણ જગતમાં છે. અમુક દુઃખો મનુષ્યગતિમાં ભોગવી શકાય છે, અમુક દુઃખો ભોગવવા નરક ગતિમાં પણ જવું પડે છે. મનુષ્ય ગતિમાં કેટલાક દુઃખ ભોગવી શકાતા નથી, પરંતુ દુઃખો ભોગવવા પડે તેવા પાપો થઈ શકે છે.
પશુઓને પણ દુઃખ ઓછું નથી, એવો વાંધા પડે તો કોણ પાસે બેસનાર છે, કોણ પૂછનાર છે કે તમને કેમ છે, ખાવું હોય કે તરસ લાગી હોય તો કોણ દેનાર છે, આ પાપના પરિણામ તે ભોગવે છે. મનુષ્ય અને ત્રિયજને પણ પાપ ભોગવવાની અમુક લિમિટ એટલે કે હદ છે. જે મનુષ્ય કે પશુગતિમાં ભોગવી ન શકાય તેવા તીવ્ર પાપો ભોગવવા માટે જે સ્થળે જે સ્થળ છે તે નરક. આવી બધી વ્યવસ્થા જગતમાં છે અને તેનું વર્ણન શાસ્ત્રમાં આવે છે. નરકના વર્ણનમાં પહેલી નારકી, બીજી નારકી, તેમ 7 નારકીઓ અને તેનો વિસ્તાર, તેનો અંધકાર, ત્યાં પરધામી પરમાધામી દેવો કેવું દુઃખ આપે છે તેનું પણ વર્ણન છે. પરંતુ આ બધા વર્ણન પૂરતો જે શાસ્ત્રનો અર્થ સમજતો હોય તો તે મતાર્થી છે. આ બધું વર્ણન તો આજુબાજુનું છે, પરંતુ મુખ્ય વર્ણન જે કરવું છે તે સ્વરૂપનું વર્ણન છે. ધારો કે તમે જમવા બેઠા હો અને એક પછી એક વાનગી થાળીમાં પીસાતી જાય. તમે જોયા કરો આ શાક, આ દાળ, આ પાપડ, આ ફસાણ, અને જો મૂળ મુદ્દો મીઠાઈ પીરસવામાં ન આવે તો ભોજન અધૂરું છે તેમ લાગે. શાસ્ત્રોમાં જે વિધિ વિવિધ વર્ણનો કરવામાં આવ્યા છે તે મૂળ આત્માની આજુબાજુના છે. મૂળ આત્માને જ મહત્વ ન આપે અને આટલો શાસ્ત્રોનો અર્થ કરતો હોય તો આવો અર્થ કરનાર જીવ મતાર્થી છે. મોટા ભાગના વિવાદો આમાંથી થાય છે. આ પૃથ્વી થાળી જેવી ગોળ છે કે દડા જેવી ગોળ છે? આપણે કહીએ કે થાળી જેવી છે તો તૂત જ કહેશે કે વૈજ્ઞાનિકો ના પાડે છે, અને વર્ષો પછી પણ એમ જ કહેશે કે હજુ નક્કી થયું નથી ક્યારે નક્કી થશે. શાસ્ત્રો આટલા માટે નથી.
બીજી વાત, શાસ્ત્રો માત્ર પઠન કરવા માટે પણ નથી. કોઈ પૂછે કે કેટલા ગુણ સ્થાનકો છે તો તે મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, અવિરત, સમ્યક દ્રષ્ટિ, દેશવૃત્તિ, પ્રમત સંયત, અપ્રમત સંયત, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મ સંપ્રાય, ઉપશાંત મોહ, ક્ષીણ મોહ, આમ ફટાફટ બોલી જાય. આ બધા વર્ણનો માત્ર કંઠસ્થ કે પાઠ કરવા માટે નથી. શાસ્ત્રોમાંથી તો એક આત્માને શોધવાનો છે. આત્માની શોધ સિવાય બાકી બધું માને અને સ્વીકારે અને તેને જ શાસ્ત્ર જ્ઞાન, શ્રુતજ્ઞાન માને એવા જીવાને કૃપાળુ દેવ મતાર્થી કહે છે. દેવગતિ, નારકી, આદિગતિના ભાંગા અને તેનું સ્વરૂપ કોઈ વિશેષ પ્રકારના હેતુથી કહ્યું છે. આ હેતુને જાણ્યો નથી. કયો હેતુ? આ એટલા માટે વર્ણન કર્યું છે કે જો તું અશુભ પાપ કરીશ તો તારે ભોગવવું પડશે, માટે તું રોકાઈ જા, અટકી જા, આવા આવા પરિણામ તારે ભોગવવા પડશે. આ વર્ણન સાંભળી તને ગુંજવણ થતી હોય, ભય લાગતો હોય તો ભાઈ ભલો થઈને આ જીવનમાં તું અશુભ કર્મો નહીં કરતો તેમ સમજાવવા માટે શાસ્ત્રોમાં આ બધું વર્ણન છે. શાસ્ત્રોને એમ કહેવું છે કે સત્કર્મ કરશો તો પુણ્ય બંધાશે અને કરોડો વર્ષ ભૌતિક સુખ ભોગવશો, પણ જો આત્મસાધના નહીં થાય, ધ્યાન કે તપ નહીં થાય તો અનુભૂતિ નહીં થાય, ગુણસ્થાનકે ચડી નહીં શકાય, ઉપશમ શ્રેણી નહીં મંડાય, ક્ષપક શ્રેણી નહીં મંડાય, તને પુણ્ય મળશે, દેવલોક મળશે, પણ ક્ષીણે પુણ્ય મર્ત્યલોકે વિસતી, પુણ્ય ક્ષીણ થયા પછી દેવલોકથી તારે પાછું નીચે આવવું પડશે, પાછા હતા ત્યાંને ત્યાં. આવું સમજાવવા માટે શાસ્ત્રમાં દેવગતિનું વર્ણન છે. ફરી પુણ્ય પાપ અને ફરી પાછા ગતિઓના ચક્કરમાં પડાશે. દેવાદિ ગતિના ભાંગામાં શ્રુતગાન સમજે છે. શ્રુતગાનનો આટલો જ અર્થ સમજતો હોવાના કારણે વર્ષો સુધી શાસ્ત્રો વાંચેલ હોવા છતાં શાસ્ત્રનો નિચોડ, શાસ્ત્રનો અર્થ, શાસ્ત્રનું અમૃત કે માખણ તેના હાથમાં આવતું નથી. માખણ થાસો વિરલા પાયા, છાસ જગત ભરમાયા.
બસ અહીંયા જરા વિચાર કરીએ ગાથાનો. ગાથાની બે ચરણ છે. પહેલું ચરણ છે દેવાદિ ગતિ ભંગમાં જે સમજે શ્રુત જ્ઞાન. શ્રુત જ્ઞાન, શ્રુત જ્ઞાનથી મતિ જ્ઞાનની પૂર્ણતા થાય છે અને મતિ જ્ઞાનની પૂર્ણતાથી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. મતિ જ્ઞાન એટલે આપણે પાંચ ઇન્દ્રિય અને મન જે પ્રાપ્ત થયું છે એની શક્તિ, એ શક્તિ વધારવા માટે થઈને શિક્ષણ, અભ્યાસ, સ્વાધ્યાય એ આપણે કરીએ. એને માટે વ્યવહારિક જગતના શાસ્ત્રો અને પરમાર્થ જગતના શાસ્ત્રો બધા શ્રુત જ્ઞાનના છે. પણ વ્યવહારિક શ્રુત જ્ઞાન એ સાંસારિક સંબંધી પદાર્થોનું આપણું જ્ઞાન વધારે છે. મતિ જ્ઞાન વધે. કોઈ મોટો વૈજ્ઞાનિક હોય, કોઈ મોટો ઇતિહાસ શાસ્ત્રી હોય, કોઈ મોટો અર્થશાસ્ત્રી હોય તો એ શાસ્ત્રના અભ્યાસથી એનું મતિ જ્ઞાન જબરજસ્ત છે. મતિમાં પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠું મન એ બધું આવે છે. પણ એને આત્મા સંબંધી કાંઈ ભાન ન હોય. પરમાર્થ સંબંધી પણ કોઈ એક વિજ્ઞાન છે અને એ વિજ્ઞાન માટે થઈને એ શાસ્ત્રો છે. અહીંયા કહે છે કે શાસ્ત્રોને પહેલા આપણે સમજવું જોઈએ કે શાસ્ત્રો શું છે. શાસ્ત્રો સાધક માટે અત્યંત અનિવાર્ય છે, કારણ કે સાધક પોતાનું જે મતિ જ્ઞાન લઈને આવ્યો છે એ તો પૂર્વ જન્મોના જન્મોજન્મના સંસ્કારો, વૃત્તિઓ, માન્યતાઓ, અનુમાનો, પોતાનો મત લઈને આવ્યો છે. શાસ્ત્રના આધારે જીવે પોતાની માન્યતામાં સુધારો થઈ શકે. પોતે જે નવી સમજ જે એની પાસે પ્રાપ્ત ન હોય એ શાસ્ત્રો દ્વારા એ સમજ પ્રાપ્ત કરી શકે છે. એટલે શાસ્ત્રોની એક જબરજસ્ત વાત ત્રણ કરી. એમાં એક કીધું કે શાસ્ત્ર અતિન્દ્રિય સૃષ્ટિની અને તત્વ વિશેની વિગત આપે છે. અતિન્દ્રિય સૃષ્ટિ એટલે જે ઇન્દ્રિય ગોચર નથી. જગતની અંદર બધા પદાર્થોનું જ્ઞાન ઇન્દ્રિયથી મેળવી શકાય. એટલે વૈજ્ઞાનિકો પદાર્થનું ભૌતિક શાસ્ત્રનું બધું જ્ઞાન છે એ ઇન્દ્રિયોથી મેળવી શકાય. ઇન્દ્રિય ગોચર છે એ મનની કલ્પનાથી સમજી શકાય. આ ઇન્દ્રિય ગોચર જ્ઞાન છે. પણ પરમાર્થનું જ્ઞાન છે એ અતિન્દ્રિય ગોચર છે. અતિન્દ્રિય ગોચર એટલે પરમાર્થમાં કેન્દ્ર સ્થાને શું છે? આત્મા. પરમાર્થનું જ્ઞાન એટલે અધ્યાત્મનું જ્ઞાન, અને અધ્યાત્મનું જ્ઞાન એટલે આત્મા સંબંધી જ્ઞાન. હવે આત્મા સંબંધી જ્ઞાન જે મેળવવું છે પેલું પદાર્થ સંબંધી જ્ઞાન મેળવવું છે તો પદાર્થ નજર સામે છે, પણ આત્મા સંબંધી જ્ઞાન મેળવવું છે તો આત્મા અતિન્દ્રિય છે. ઇન્દ્રિયો થી પકડાતો નથી, ઇન્દ્રિયોથી દેખાતો નથી, ઇન્દ્રિયોથી સંભળાતો નથી, ઇન્દ્રિયોથી સુંઘાતો નથી, ઇન્દ્રિયોથી સ્પર્શ થઈ શકતો નથી. અને એ વાત છે તત્વ વિશેની વાત છે. મૂળભૂત જગતની અંદર જે તત્વો છે આ વિશ્વ તત્વનું બનેલું છે. તત્વ એને કહેવાય કે જે સનાતન સત્ય છે, જે ઉત્પન્ન થતા નથી અને જેનો નાશ પણ થતો નથી, જે અનાદિ અનંત છે, જે અજન્મા છે અને અવિનાશી છે, જન્મતા પણ નથી અને જેનો નાશ પણ થઈ શકતો નથી. આવા તત્વ, આ તત્વ સંબંધી જે જ્ઞાન આપે તે શાસ્ત્ર છે. એટલે કેવું જ્ઞાન કહ્યું કે એ તત્વ સંબંધી જ્ઞાનની અંદર તો કે કર્મ, વર્ગણા, ગુણસ્થાનક, સ્થિતિ આ બધી જ વસ્તુ એ શાસ્ત્રોમાંથી મળી શકે, પાઠ્યપુસ્તકમાંથી ન મળી શકે. આપણે સ્કૂલમાં જઈએ ત્યાં કંઈ આવી વસ્તુ મળી શકે નહીં, કેમ કે પદાર્થનું જ્ઞાન નથી, દેખીતું જ્ઞાન નથી. કર્મની કેટલી શ્રેણી, કર્મની કેટલી પ્રકૃતિ એ વૈજ્ઞાનિક કેવી રીતે કહી શકે? તો કે મને હાથમાં કર્મ આપો તો હું કહું કે કર્મની પ્રકૃતિ કેટલી. પણ કર્મ એ તો અતિ સૂક્ષ્મ છે અને એ ઉપયોગથી જાણી શકાય છે, એ માત્ર બુદ્ધિથી નથી પકડી શકાતું. એ તો એની પોતાની પ્રજ્ઞા હોય ત્યારે. એટલે શાસ્ત્રો અણસાર આપે છે, શાસ્ત્રો અણસાર આપે. અને જીવને શાસ્ત્ર મળ્યા પછી સદગુરુ મળે છે અને સદગુરુ આ બધી વસ્તુ સમજાવે છે. હવે જેને અણસાર જ નથી એ આ સમજે શું? ગુરુની વાતમાં, ગુરુના બોધમાં કંઈ નહીં સમજે. કારણ કે જેનો અણસાર નથી એની પાસે એ આખું તત્વનું સ્વરૂપ સમજી શકશે નહીં. હવે જુદી જુદી વાત શાસ્ત્રમાં સરસ કીધી છે. બીજી વાત કે પોતે જીવનમાં કેવું રૂપાંતર કરવાનું છે, કેવું પરિવર્તન કરવાનું છે, જીવનમાં કેવી ક્રાંતિ લાવવાની છે એનો ખ્યાલ નથી. શાસ્ત્રમાંથી મળશે કે આ મોક્ષ શું છે, મોક્ષનો માર્ગ શું છે, કર્મ શું છે, કર્મથી રહિતપણું શું છે, જન્મ મરણ શું છે, જન્મ મરણ રહિત એવી સ્થિતિ શું છે. આ બધી અણસાર સમજણ શાસ્ત્રમાંથી મળે. કારણ કે બધી ગુણસ્થાનક, માર્ગણા, લેશિયા, વ્રત, અનુષ્ઠાન આવી બધી માહિતી પરમાર્થ વિષયક એ શાસ્ત્રોમાંથી અણસાર મળે અને સદગુરુ પાસેથી એની સ્પષ્ટતા મળે. અણસાર મળે તો આપણે સમજી શકશું, નહીં તો વાત પકડાશે નહીં. તો એ પછી શાસ્ત્રોમાંથી એને એક દ્રષ્ટિ મળી છે કે જીવનનું પરિવર્તન કેવી રીતે લાવવું. ત્રીજી વાત એ છે કે પોતે કઈ દશામાં છે એ શાસ્ત્રોમાંથી ખબર પડે. શાસ્ત્રો દર્પણ જેવા છે, શાસ્ત્રો દર્પણ જેવા છે. એટલે જ્યારે આપણે કંઈ ને કંઈ પરમાર્થ માર્ગના શાસ્ત્રો વાંચીએ ત્યારે એની અંદર જુદી જુદી શ્રેણી આપી હોય, આત્માની અવસ્થા આપી હોય, આત્માના ગુણોનું વર્ણન આપ્યું હોય, આત્માના દોષનું વર્ણન આપ્યું હોય, ત્યારે આપણને ખબર પડે કે દોષ વધારે છે કે ગુણ વધારે છે, આપણી વૃત્તિઓ કેવી છે, આપણા વ્રતો કેવા છે. આપણે વ્રતો કરતા હોય તો વ્રતો સાચા છે, સાચા થાય છે, લક્ષ્ય કયો રહે છે, આપણી વૃત્તિઓ કઈ જગ્યાએ જાય છે, આ બધી જ વસ્તુ શાસ્ત્રોમાંથી મળે. આ ત્રણ વાત શાસ્ત્રમાંથી મળે, એક અતિન્દ્રિય સૃષ્ટિની વાત, બીજી શાસ્ત્રમાંથી તત્વની વાત મળે, ત્રીજું પોતાને પરિવર્તન કેવું લાવવું છે. શબ્દ પ્રયોગ સરસ મૂક્યા છે કે ભવાભિનંદી, ઉદ્ગલાનંદી, આત્માનંદી અને બ્રહ્માનંદી. ભવાભિનંદી એટલે જેને ભવ વાલા છે, કઈ ન હોય તો હલતા ને ચાલતા એને કઈક ભવ વિશે પ્રેમ છે. આ ભવ ને પણ આવતે ભવે સંસારિક કામમાં એ જ બોલે કે આ ભવે તો ન પામ્યા, હવે આવતે ભવે, આ ભવે તમારો પનારો પડ્યો, હવે આવતે ભવે ન પડે. એને ભવ વાલો છે, એને ભવાંતરમાં જવું છે, એની કલ્પનામાં ભવનો અંત છે જ નહીં, એને સુખ મેળવવું છે આ ભવમાં નહીં તો પછીના ભવમાં, એના પછીમાં નહીં તો એના પછી. એ સાત ભવ સુધી વાયલો જાય કે સાત ભવ સુધી તમારો સાથ નહીં છોડું, કેમ કે સુખ મળે છે, સુખ મળે છે એટલે. અને જો સુખ ન મળતું હોય તો મને કોઈ ભવે તમારો સાથ, ભલે મારા ભવરીએ, ભવનો વાંધો. જીવ ભવાભિનંદી છે, એની મગજની કલ્પનામાં ભવની નિવૃત્તિ હજુ આવી નથી. આત્મસિદ્ધિમાં કહ્યું છે કે આત્માર્થી જીવ કોણ, તો કે કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ. મૃગાપુત્ર જેમ એની માતાને કે હે માં હવે બીજો ભવ કરવો નથી, બાકી બધું બરોબર છે. જે તમે કયો એ સુખ છે, રાજના સુખ છે, માતા પિતાના સુખ છે, બધું ભલે રહ્યું, પણ માં મારે બીજો ભવ કરવો. કેટલું મહત્વનું સૂત્ર છે, મુમુક્ષુ માટે આ સૂત્ર એટલું બધું મહત્વનું છે કે કૃપાળુ દેવે મૂળ માર્ગના કાવ્યમાં પણ લખ્યું, નોય વાલું અંતર. આ ભવ તો દુઃખરૂપ છે, એ તમને વાલું છે, એ જો વાલું ન હોય, ભવની કલ્પના નીકળી ગઈ હોય, ભવનો ખેદ હોય, તો જીવની અંદર સંકિતપણું આવે, મુમુક્ષુપણું આવે. એક ભવાભિનંદી, બીજો શબ્દ આપ્યો છે પુદ્ગલાનંદી, એટલે ભૌતિક સુખના સાધનોમાં આનંદ માને, ભૌતિક સુખમાં એની સાધનોમાં એની સામગ્રીમાં. તો જેટલો પુદ્ગલ વધે એટલો પોતે સમજે કે હું સુખી, હું મોટો, પોતાની મહત્તા માને. પુદ્ગલનો વધારે કે મારે બે બંગલા છે, ચાર બંગલા છે, બે ગાડી છે, બે પેટી છે, આ બધા પુદ્ગલોનો સમૂહ છે. પરિગ્રહ વધે એટલો આનંદ માને, આરંભ વધે એટલો આનંદ માને. આ પુદ્ગલાનંદી જીવ છે, એનું આખું સમસ્ત જીવનનો વ્યવહાર સેના ઉપર છે, પુદ્ગલો વધારવા. વધુ ને વધુ પુદ્ગલોનો પોતે માલિક થાય તેમ સમજે કે આમાં મારી મોટાઈ છે. ત્યારે સાચો હોય, જ્ઞાનીઓએ તો અનેક રીતે કહ્યું છે કે જેમ વહાણની અંદર, નાવની અંદર જેમ પાણી આવે, એમ જીવનની અંદર પરિગ્રહ આવે તો બંનેને શું કરવાનું, ઉલેચીને બહાર કાઢ. નાવમાં પાણી ભરાય અને યાત્રા કરતા હોય તો એ નાવમાં ભરાતું પાણી નાવને ડૂબાડે છે. એમ જીવનની અંદર આ બધા જેટલા પરિગ્રહ, જેટલા પૌદ્ગલિક સુખો, પૌદ્ગલિક વસ્તુઓ આવે, એટલો મોહનો વિસ્તાર વધે છે, માયાનો વિસ્તાર વધે છે. એટલે જ્ઞાની પુરુષોએ તો સાદો સીધો જ સિદ્ધાંત આપ્યો કે નાવમાં પાણી ભરાય તો શું કરવું, તો કે સાહેબ ઉલે છું. એમ ઘરની અંદર વૈભવ ભરાય, પુદ્ગલો ભરાય, તો તારે એને ઉલેચવા. એટલે પરિગ્રહથી વિરક્ત થવું, મોહ ન રાખવો, માયા ન રાખવી, મમત્વ ન કરવું, મૂર્છા ન કરવી. ન હોય તો એનો કોઈ અફસોસ નહીં, અને હોય તો એનું કોઈ ઉછાંછડાપણું નહીં. એ સમજે કે આ મારા જીવનમાં ભરાયેલું પાણી છે, જો હું ધ્યાન નહીં રાખું તો આ મને ડૂબાડવા માટે સમજ. આ પુદ્ગલાનંદી જીવ. ત્રીજો કીધો આત્માનંદી, હું આત્મા છું, આ ભાવ આત્માનંદી. આત્મા પ્રાપ્ત કરવો છે, આત્માનું જેટલું સુખ મળે એટલામાં આનંદ છે. સમજો કે દિવસભર સુધી ગમે તે પ્રવૃત્તિ કરી, અને રાત્રે પ્રાર્થના કરવા બેઠો. 15 મિનિટની પ્રાર્થના સરસ મજાની થઈ. પોતાના આત્મ સ્વરૂપની અંદર જરાક વિચારણા કરતા કરતા લીનતા થઈ. એને આનંદ આવ્યો. તો દિવસનો આનંદ વધારે કે રાતની પ્રાર્થનાનો આનંદ વધારે? પ્રભુ સાથે એ ગયો, પ્રભુની પ્રાર્થના સ્તુતિ સ્તવના કરી. અને પ્રભુને તો આત્મ સ્વરૂપે જોડાવે. પ્રભુ કઈ સોના રૂપે થોડા છે, ઉદગલ રૂપે થોડા છે. પ્રભુ ચૈતન્ય છે, ઉદગલ નથી. પરમાત્મા, પરમાત્માની પ્રતિમા, પરમાત્માનું ચિત્રપટ એ પૂતગલ નથી. આપણે કૃપાળુદેવનું પૂતગલ ચિત્રપટ જોઈએ તો પૂતગલ છે, પૂતગલની પ્રીતિ નથી, ચૈતન્ય છે. જીવતો જાગતો ચૈતન્ય, નિર્મોહી અને નિષ્પૃહ કેવો છે, એકાકી છે. તો એ ભાવ આવે તો એ આનંદ થયો, આત્માનંદી આનંદ. કે જેટલું જેટલું આત્મા સંબંધી જેમ અત્યારે વાંચીએ, વાંચનની અંદર જેટલી આત્માની વાત આવે કેટલો આનંદ આવે, આત્માનંદી છે. એને જેમ જેમ આત્માના ગુણો પ્રગટ થાય, આત્માનું સ્વરૂપ પ્રગટ થાય, આત્માનો વિચાર જીવંત અને જાગૃત રહે, એટલો એનો આનંદ વધારે. જીવનમાં સૌથી વધારે આનંદ કેવી રીતે? અને ત્યારે સંસારમાં કેટલાક એવા પ્રસંગો આવે, વ્યવહારના પ્રસંગો. તો વ્યવહારના પ્રસંગની અંદર આત્મા ભૂલાઈ જાય, રોજ જે થતો એ પણ ભૂલાઈ જાય. તો શું થાય? અરે અરે, આ બહાર ગયા અને મારું તો બધું રૂટીન ખોરવાઈ ગયું, મારે તો આત્મા સાથેનો મારો અનુબંધ હતો એ પણ છૂટી ગયો. ભલે સગા સંબંધી મેળા પ્રસંગમાં હૈણા માયણા, પણ પોતે જ્યારે પાછો આવે છે, પોતે સ્વરૂપમાં આવે છે, ત્યારે ખ્યાલ થાય કે મેં મારા આત્માનો આનંદ તો ગુમાવ્યો. પૂતગલાનંદી થયો, 6 દિવસ 8 દિવસ 12 દિવસ પૂતગલાનંદી થયો, આત્માનંદી પણ હોતે ગુમાવ્યો. આત્માના ગુણો જાગે, આત્માના સ્વરૂપનો અનુભવ થાય, આત્માની વૃત્તિઓ જોર કરે. કોઈ પણ કામ કરતા 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 પણ આત્મહિત એ નજર સમક્ષ રાખી અને કામ કરતો હોય તો કેટલો આનંદ હોય. કામ સંસારના થયા કરે, પણ એની આત્માનંદીની જે ધારા છે એ ધારા તૂટે નહીં. એટલે એ કામ કરતા પણ જાગૃત હોય, ક્યાંય પાપ નથી થતું ને, ક્યાંય અધર્મ થતો નથી ને, ક્યાંય આત્મહિતને બાધક થાય એવું થતું નથી ને, ક્યાંય માઠા કર્મો બંધાતા નથી ને, આ જાગૃતિ શેની છે? એ આત્માનંદી છે. અને પછી શુદ્ધ દશા પ્રાપ્ત થાય એને કહ્યું બ્રહ્માનંદી. બિલકુલ પોતાનું શુદ્ધ સ્વરૂપ, સહજાત્મ સ્વરૂપ પ્રાપ્ત થાય, આ જીવ થયો બ્રહ્માનંદી. બ્રહ્મમાં જ આનંદ છે. આ બધા સંસારના સંગ અને સંયોગોથી એ દૂર છે. આવી ત્રણ. તો એ કહે છે કે આ શાસ્ત્ર છે એ આપણને આ દર્પણ છે, આપણી અવસ્થા બતાવશે કે ભાઈ તું અત્યારે ક્યાં ઊભો છો. પૂતગલાનંદી છો, ભવાભિનંદી છો કે આત્માનંદી છો? બ્રહ્માનંદી તો થવું હશે, ત્યારે થવાશે. પણ આત્માનંદી નો હોય બ્રહ્માનંદી કોઈ દી આ શાસ્ત્ર બતાવશે. આવી અવસ્થાનું વર્ણન, પોતાના જીવનની અવસ્થાનું વર્ણન આપણું સ્કૂલની અંદર કે કોલેજની અંદર જીવન વિજ્ઞાનના પાઠ હોય એમાં ન હોય, બરોબર છે? એમાં વર્ણન નહીં આવે. આ દર્પણ છે. એટલે શાસ્ત્રો કહે છે કે તમે જે કહેવું છે એ અમારે સમજાવવું છે, પણ સાંભળવાની તમારી તૈયારી જોઈએ. અને એમાં એક વાત, તમે તમારું માન છોડો તો જ સમજાય. માન હોય ત્યાં સુધી શાસ્ત્રો પકડાય નહીં. દ્રષ્ટિનો શાસ્ત્ર વાંચતા વાંચતા પોતાનો અહમ ઉછળે, પોતાનો અભિપ્રાય ઉછળે. અરે ભાઈ, તારો અભિપ્રાય પછી વિચારજે, તારે શાસ્ત્ર વિચાર, પેલા શાસ્ત્ર શું કહે છે એ જાણી લે, એ વાંચી લે. અને એ રીતે કોઈ પણ જાતનો પૂર્વગ્રહ વિના તું વાંચ જ્ઞાનીઓએ શું કહેવું છે. એટલે શાસ્ત્રની ત્રણ વસ્તુ પકડાશે. અતિન્દ્રિય સૃષ્ટિનું સ્વરૂપ પકડાશે, તત્વનું સ્વરૂપ પકડાશે, પોતે કઈ દિશામાં પરિવર્તન કરવું જોઈએ એનો અણસાર મળશે, અને હાલમાં વર્તતી પોતાની અવસ્થા શું છે એનું માપ એને મળશે. તો આ શાસ્ત્રો છે એ રચનાર કોણ છે? બહુ સરસ વાત કરી છે. એ છે જેની બુદ્ધિ શુદ્ધિ છે, પરમ શુદ્ધિ અને પરમ બુદ્ધિ જેની પાસે છે, એવી પ્રજ્ઞા જેની પાસે છે, ઋતંભરી પ્રજ્ઞા. એ ઋતંભરી પ્રજ્ઞા એટલે શુદ્ધ બુદ્ધિ જેની પાસે છે, વિવેકયુક્ત જે છે એ
રચનાર પ્રજ્ઞાવંત પુરુષો એને શાસ્ત્રની રચના કરી છે. અદ્ભુત વાત નથી કે શાસ્ત્રની રચના કરનારા પ્રજ્ઞાવંત છે, વાંચનારા કેવા છે એની વાત નથી કહી. એટલે લખ્યું છે કે કેવી રીતે વાંચો છો એવો અર્થ મળશે અંદર. લખ્યો છે પ્રજ્ઞાવંત, ઋતમભરી પ્રજ્ઞા જેને પ્રાપ્ત છે એવા લોકોએ લખ્યો છે. એ સત્યને ધારણ કરનારા છે, એ બુદ્ધિ સત્યને ધારણ કરનારી છે. પણ એમાંથી વાત ત્યારે જ મળશે કે જો પોતે પોતાની માન્યતા છોડે, તો પોતાનો મતાર્થી પણ છોડે, તો શાસ્ત્ર વાંચતી વખતે ક્યારે મતમાં અટવાવું ને, જે કહે છે એ લેવું, સાંભળવું અને ત્યાર પછી પૃથક્કરણ કરવું, એની અંદરથી કંઈક શાસ્ત્રનો તાત્પર્ય શું છે એ સમજી શકાશે. ત્રીજી વાત કરી કે ભાઈ શાસ્ત્ર વાંચીએ અને આવો અનુભવ પણ થાય, તત્વનો અનુભવ થાય, અતિન્દ્રિય સૃષ્ટિનો અનુભવ થાય. પણ અનુભવ જે થાય ને એ કેવો અને તટસ્થપણે કેવો એ તો અત્યંત કઠિન છે. જો અનુભવ કેવો અને તટસ્થપણે કેવો, આ બેની અંદરનો ભેદ વિવેકી મુમુક્ષુ હોય એ સમજી શકે. બાકી તો કાંઈ પોતાને ઠેકાણું ન હોય તો પોતાનો અનુભવ જાણે પોતે સિદ્ધ થઈ ગયો ને એવી વાત કરે, કે મને આમ થયું, મને તેમ થયું. તટસ્થપણે વાત કરો કે કશું જ ન થયું, ખ્યાલ આવે કે અંદર કેટલો મેલ ભરેલો છે, કેટલા કષાયો ભરેલા છે, સંસારના કેટલા રાગ અંદર છુપા છે. પ્રભુનું દર્શન કરીએ છીએ તો પ્રભુના ગુણોનું દર્શન નથી થતું, અમે માત્ર પ્રતિમા સામે ઉભા રહીને હાથ જ જોડીએ છીએ એટલું જ, અમને અનુભવ સત્ય થયો નથી. તમે કહો કે આહા અમે ભગવાન બહુ મજા આવ્યો, જાત્રાએ ગયા હોય બહુ મજા આવી. શું મજા આવી? કયા પ્રભુના તત્વનો અનુભવ થયો? અને કા આપણે કહીએ કે બહુ આમ થયું તેમ થયું? ખોટું નહીં બોલ્યું, તટસ્થપણે કહીએ તો હજુ એ ચૈતન્યની ચિનગારી અમારામાં પ્રગટી. જો પ્રગટી હોય તો અહીંયાથી આગળનો વૈધો હોય ત્યારે પણ એને પરમાત્મા કરતા શિખર કેટલું ઊંચું છે, ગુંબજ કેવડો મોટો છે, ધર્મશાળા કેવી છે, વ્યવસ્થા શું છે, એમાં ફરે છે કે નહીં ચારે બાજુ મન? પછી આ એ બધું તો એ પૂતગાલા નદીમાં આવે જ બધું. પરંતુ જે પ્રભુની પ્રતિમામાં જેને ચૈતન્યની દ્રષ્ટિ મળી ગઈ એ તો ત્યાં બેસી જાય, પછી કલાક, દોઢ કલાક, બે કલાક, કોઈ સમયનું માપ નહીં, કોઈ બહારની સૃષ્ટિ પણ એને તો એ અતિન્દ્રિય સૃષ્ટિમાં ચાલ્યો ગયો. આ અનુભવને તટસ્થપણે આપણે કહીએ તો આપણને કોઈક માર્ગદર્શન આપે. તમે કહો કે હું ધ્યાન કરું છું પોતાની મેળે, બહુ મજા આવી મને, બહુ મજા, શું થયું એક કલાક સુધી ધ્યાન, એવું થયું, શું થયું એ તો કે તને આત્માનો અહેસાસ થયો, તને અતિન્દ્રિય તત્વ લક્ષમાં આવ્યું, એનું તો રૂપ નથી. તો કે મને નાદ સંભળાતો હતો, અહીંયા જોયું તો સફેદ સફેદ પ્રકાશ દેખાતો હતો, એટલા રૂપ ગુણ આત્માનો છે, શબ્દ સ્વરૂપ શબ્દ ગુણ આત્માનો છે, સુગંધ સુગંધ થતી હતી, તો ઘ્રાણેન્દ્રિયનો જે ગુણ છે એ આત્માનો છે, આ તું ક્યાંથી પકડી આવ્યો આ બધું? કૃપાળુ દેવ એક લીટીમાં કહે, આત્મા સત ચૈતન્યમય સર્વાભાસ રહી, બધા આભાસથી રહી છે, જીવને આભાસ છે, આવા ગુણોનો પણ આભાસ છે અને આવા શાસ્ત્રોમાં નયનો આભાસ એક કીધો છે, નયાભાસ. એક એક વાત પકડે અને એને એવી એકાંતમાં પકડે, એવી એકાંતમાં પકડે કે બાકીના બધાને ગૌણને એનો અભાવ કરી નાખે. ગૌણ કરે તો હજી સમજાય, અભાવથી વિચાર કરે આ અભાસ છે. કારણ કે જગતની અંદર તત્વ નથી તો કે છે, તો નહીં તો અંશ છે, અંશ છે તો બાકીનો પૂર્ણ ભાગ છે કે નહીં? જો અંશ હોય તો અંશી હોય કે નહીં? તો તું અભાવ કરીને વાત કરે છે, નયમાં એટલો આગ્રહ પકડાય છે, નયાભાસની અંદર જીવને વાસ્તવિક સત્ય સૂચિ પકડાતું નથી. એટલે જૈન દર્શન જેવું દર્શન, સ્યાદ વાત સમજાવીને વસ્તુની વાત કરે અને કાંત દ્રષ્ટિ આપીને વાત કરે કે જે આત્મા નિત્ય છે એ જ આત્મા અનિત્ય છે, અસ્યાદવાદ આ અનેકાંત, જે નિત્ય છે એ જ અનિત્ય છે. આપણને એમ થાય કે પરસ્પર વિરોધ વાત, તો કે હવે અપેક્ષા લગાવો કે દ્રવ્યથી નિત્ય છે, આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય, એ આત્મા ગતિમાં જાય, જુદી જુદી યોનિમાં જાય, જુદા જુદા ભાવ ધારણ કરે, આ બધા એનો પલટો છે. એ પલટાવાનું શાશ્વત નથી, શાશ્વત રીતે પલટાય છે, પણ છતાં એક કોઈ સ્થિતિમાં એ શાશ્વત નથી, એનો અંત આવી જાય છે. તો જે આત્મા નિત્ય છે એ જ આત્મા અનિત્ય છે, જે પરિણામી છે એ જ અપરિણામી છે. એક એક વસ્તુના ગુણો, વસ્તુનું સ્વરૂપ જ્યારે નહીંથી સમજાવે ત્યારે પણ, એ શુદ્ધ નહીંનું કે ત્યારે પણ, હું અંશની વાત કરું છું, બાકીનું બધું વિદ્યમાન છે. આત્મા કેવળ ચૈતન્ય છે, એ કઈ કરતો નથી, કરતો નથી, કરતો નથી, આ એકાંત, આ અજ્ઞાભાસ. આત્મા કરતો નથી તો ક્રિયાનો કરનાર કોણ છે? જડ. તો સાબિત એ કરું છું કે જડ કરી શકે છે. જો ચૈતન્ય ન કરતો હોય તો જ્યાં સંયોગી ક્રિયા છે, એ જળના સાથમાં જ્યાં ચૈતન્ય જોડાયો છે ત્યાં ક્રિયા સંભવિત છે, થાય. એનો પ્રેરણા કરનાર કોણ? ચૈતન્ય. અને ક્રિયા કરનાર કોણ? જળ. તો બંને સંયોગમાં છે. તો આત્મા અસંગ છે? તો કે અસંગ પણ છે અને સંગી પણ છે. દેહમાં છે ત્યાં સુધી સંગી છે, અને સિદ્ધપણું પામે ત્યારે અસંગી છે. શું માંડો છું? નહીં નો આધાર લઈ લઈને, એકાંત લઈને, કોઈ વાતને પકડી પકડીને. એકાંત એ તો ઝેર છે, નહીં અંશ છે. અંશ છે તો બાકીનું ક્યાં ગયું? એનો અભાવ ના કરાય. ગૌણતાએ મુખ્યતાએ, ગૌણતાએ મુખ્યતાએ વસ્તુને સમજવા પ્રયત્ન કરવો કે આ અપેક્ષાએ આ કે છે, આ અપેક્ષાએ આ કે છે. એમ શાસ્ત્રો આ બધું સમજાવશે, પણ આ સમજશે કોણ? સમજે કે જે જીવ પોતાનું માન મૂકીને ચાલે. હવે એને માન શેનું છે? પોતાના વ્યવહારિક જે કઈ બુદ્ધિ છે એનું માન છે કે હું બધું બહુ સમજુ છું. તર્ક કુતર્ક સંકલ્પ વિકલ્પ આ બધું કરતા બહુ આવડે છે, એટલે પંડિતાઈનું માન થઈ ગયું છે. એટલે એ લખે છે કે શાસ્ત્રો જે છે એનો આ અનુભવ એને લખ્યો છે, એ બધાએ તો પોતે અનુભવ કહેવામાં બહુ તટસ્થતા, બહુ જાગૃતિ રાખી છે, પણ આ બધી શાસ્ત્રમાં બધી વાતની વર્ણન આવે. એ કહે છે વ્યવહારનું વર્ણન પણ શાસ્ત્રમાં તો આવે, જગતનું આવે, દેવલોકનું આવે, નારક ગતિનું આવે, ત્રણ લોકનું આવે, પહાડોનું આવે, નદીઓનું આવે, દ્વીપ સમુદ્રનું આવે, લોકાકાશનું આવે, આકાશનું આવે. આ બધી વાતો શાસ્ત્રમાં આવી છે, પણ મતના આગ્રહવાળો હશે તો એને શાસ્ત્રમાંથી નરક જ દેખાશે, અને દેવગતિનો ભોગી હશે એને શાસ્ત્રમાંથી દેવલોક દેખાશે. એ વધારે વાંચશો, બે વાર વાંચશો. બાગ બગીચા છે ને, આવી વાવડીઓ છે ને, આવી લહેર છે ને, આવા નાટકો છે. અરે 1000 વર્ષ સુધી ચાલે એવું નાટક હોય, બેઠા હોય બસ, ઓહો, એની અંદર ગરકાવ થઈ જાય. પણ શાસ્ત્રમાં આત્મા કીધો છે એનું શું? શાસ્ત્રમાં આત્મા કીધો છે એટલે આમાં જુદી જુદી બહુ સરસ મજાની વર્ણન આપ્યું છે. એ બધું આપણે છોડીએ. એ કહે છે કે આ બધી જગ્યાઓ એટલા માટે બતાવી છે કે જીવને ખ્યાલ આવે આ જગતમાં, વ્યવહાર જગતમાં આવી કોઈ જગ્યાએ લખ્યું નથી. એમાં લખ્યું છે કે જો તું સત્કર્મ કરીશ, પુણ્ય કરીશ, તો એનું ફળ આવશે, શુભનું આવશે, સુખનું આવશે, શાતા વેદનીઓનો ઉદય થશે, ખૂબ સુખ મળશે. આ સુખ ભોગવવું ક્યાં? આ સુખ ભોગવવાનું ફળ આપે મને કોણ? તો શાસ્ત્રો કહે છે કે આવી વ્યવસ્થા પણ છે અને કાયમ માટે છે. તું વિચાર કરતો નહીં કે દેવલોક ખતમ થઈ ગયા હશે તો, એનો પરવાનો પૂરો થઈ ગયો હશે તો, એની અંદર ભીડ થશે તો. સ્વર્ગમાં ક્યારેય ભીડ થતી નથી, નરકમાં પણ ક્યારેય ભીડ થતી નથી. તને એમ થાય કે બહુ લોકો નરકમાં ગયા છે, હવે હું પાપ કરીશ તો ત્યાં કઈ જગ્યા તો છે ને, એટલે ટેમ્પરરી મને સ્વર્ગમાં મૂકશે કે જગ્યા ખાલી થાય ત્યારે તમને બોલાવશે, ત્યાં આપણું આયુષ્ય પૂરું થઈ જશે, આવું છે. આ શાસ્ત્રો કહે છે, તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ ગહન વાત છે શિષ્ય આ કઈ સંક્ષેપ. શાસ્ત્રમાં આ બધું જ છે, દુષ્કર્મો કર્યા છે તો કાયમ માટે દુષ્કર્મોને ભોગવવા માટેના સ્થાન વિદ્યમાન છે. સુકૃત કર્યા છે તો એ સુકૃતને ભોગવવા માટેના સ્થાન પણ વિદ્યમાન છે. પણ સાહેબ, અમે તો મનુષ્ય ગતિ જ જોઈએ છીએ અને અમે તો તિર્યંજ ગતિ જ જોઈએ છીએ, બાકીનું તો કઈ છે નહીં. તો ઉત્કૃષ્ટ સુખ ભોગવવું હોય તો આ મનુષ્યમાં ક્યાંથી ભોગવાય? અહીંયા તો પારાવાર દુઃખો છે, ચિંતા છે, નોકરીની ચિંતા, કમાવાની ચિંતા, રસોઈની ચિંતા, રાશનની ચિંતા. આ તો અમારે આવું સુખ અમે સુત્કૃત્ય કરીએ તો એવું સુખ ક્યાંથી મળે? તો દેવલોકમાં મળે. તો દેવલોક અમે જોયો નથી અને ક્યાંય પાઠ્ય પુસ્તકમાં વર્ણન આવતું ને, શાસ્ત્રમાં આવે છે કે તારા માટે દેવલોકની વ્યવસ્થા છે અને એમાં શું શું છે એ બધું આપ્યું છે. એમાં દેવલોકમાં હજારો વર્ષો સુધી 33 સાગરોપમ સુધી આયુષ્ય હોય અને તું સુખનો ભોગવટો કર અને દુઃખની એક આંચ ન આવે, અને તું પાપ કર, નિકૃષ્ટ નિર્ધ્વંસ કૃત્ય કર તો તને એવી સજા મળે, એવા દુઃખો મળે કે જ્યાં સુખની લહેર ન હોય એવી નારકીના અનંત દુઃખો છે. અને એક એક ચડિયાતી નારકી 1 થી 7 સુધી એ વર્ણન પણ શાસ્ત્રમાં આવે. તને પ્રતીતિ થાય કે કર્મનો હિસાબ ચૂકતે થાય છે અને આપણી જે સ્થિતિ મનુષ્યની અને તિર્યંચની આ જે મૃત્યુલોકની આપણે જોઈએ છીએ, તો આટલું જ આ આપણી પૃથ્વી એટલી જ સૃષ્ટિ નથી, લોક એટલો નથી. આપણને એમ થાય કે લોકમાં શું પછી પતી ગયો, અહીંયા અમેરિકા આવ્યો ને, કેનેડા આવ્યો ને, અહીંયા તો છેલ્લો અલાસ્કા આવ્યો, વાત પૂરી થઈ ગઈ, આપણી ભૂગોળ પૂરી થઈ ગઈ, આપણી ભૂગોળ પૂરી થઈ ગઈ. નીચે દક્ષિણ ધ્રુવ, દક્ષિણ ધ્રુવ ઉપર ઉત્તર ધ્રુવ આવ્યો, આપણી ભૂગોળ પૂરી થઈ ગઈ. હવે અહીંયાથી ક્યાં જવાય? અહીંયાથી મૃત્યુલોકમાં ન જવાય, ક્યાંય નહીં જવાય, પણ તું મરીશ ત્યારે એનાથી જોજનો દૂર જઈ શકીશ. એમાં કોઈ તારે પાસપોર્ટ વિઝાની જરૂર, તારા કર્મ એ તારો પાસપોર્ટ છે, તારા કર્મ એ તારો વિઝા છે. બધી જગ્યાએ તારા માટે પ્રવેશના દ્વાર ખુલ્લા છે. આવો પધારો, નક્કી કરી દીધું છે. વિઝા જેમ 10 વર્ષના મળે ને એમ એનું આયુષ્ય બંધાય, ત્યારે કહે કે ઓછામાં ઓછા 10,000 વર્ષ અહીંયા નરકમાં તમારે, પછી તો જોવા દો તમારા પાસપોર્ટમાં કેટલો વેલિડિટી છે, મિનિમમ તો પીરિયડ આ છે. અરે વાત બધી આ શાસ્ત્ર છે, જ્ઞાનીઓએ તો અદભુત વાત કરી છે. તો કે છે, આ શાસ્ત્રો માત્ર પાઠ કરવા માટે નથી, કંઠસ્થ કરવા માટે નથી, શાસ્ત્રની ગાથાઓ એક પછી એક બોલી જાય અને વિદ્વતાનું પ્રદર્શન કરે એટલા માટે નથી. શાસ્ત્રમાંથી તો આત્મા શોધવાનો છે, શાસ્ત્રમાંથી શાશ્વત શોધવાનો છે. અને જો આત્મા મળે તો એ સિવાયનું બાકીનું બધું કઈ જાણવા જેવું નથી. કૃપાળુદેવ કહે છે, શ્રુત જ્ઞાન આને કહે છે કે શાસ્ત્રો વાંચીને આત્માના ગુણો, આત્માનું સ્વરૂપ, આત્મતત્વને ઓળખો. એને ઓળખાણ, આત્માની સાચી ઓળખાણ શાસ્ત્રમાંથી થઈ શકે છે, પાઠ કરીને નહીં, મત માન્યતાથી વાંચીને નહીં, નહીં પ્રમાણના આધાર ઉપર ચાલીને નહીં, પણ વિવેકના આધાર ઉપર પ્રજ્ઞાવંત રહીને જો એ શાસ્ત્ર વાંચશે તો કે છે. કારણ કે આ બધાની વાત કરી તો કે એમાં પુણ્ય ક્ષીણ થઈ જાય તો દેવલોકમાં ગયો હોય તો પાછો નીચે ઉતરવું પડે. એમાં જો ત્યાં સારા ભાવ રહ્યા હોય તો હજી મનુષ્ય લોકમાં વચમાં સ્ટોપ છે ને, બારણું ખુલે, નહીતર સીધે સીધો આવ્યો જાય. આ શાસ્ત્ર સમજાવે છે, આત્માને ઓળખાય પછી આત્માની મુક્તિમાં, એની સુગતિમાં શું બાધારૂપ છે અને શું સહાયરૂપ છે એ પણ શાસ્ત્રમાંથી સમજાય. આને કહે છે શ્રુત જ્ઞાન. આ પહેલું ચરણ શ્રુત જ્ઞાન એટલે શું? તો કે આત્મા સમજવો, આત્મા પકડવો, આત્મા ઓળખવો અને આત્મા પામવો, આ શ્રુત જ્ઞાન. જો આત્મા કર્મથી રહિત થાય તો ક્યાં જાય? તો સિદ્ધ શિલાનું વર્ણન પણ શાસ્ત્રમાં છે અને એમાં લખે છે કે સિદ્ધ શિલા ઉપર ગયેલા જીવને એની શરીરનું કોઈ વર્ણન લખતા નથી. દેવલોકનું સરસ લખ્યું છે, કેવા દેવોના શરીર હોય, કેવા કલ્પ વૃક્ષો હોય, કેવી વાવડી બગીચા હોય, કેવા નાટ્ય થિયેટરો હોય, બધું લખ્યું છે. નારકીમાં પણ લખ્યું છે કે કેવી કેવી નદીઓ હોય અને કેવા વૃક્ષો હોય કે જેના પાંદડા ચીરી નાખે, આ બધું લખ્યું છે. સિદ્ધ શિલામાં લખ્યું છે કે અહીંયા શરીર જ નથી, અશરીરી અવસ્થામાં પહોંચ્યું. તો ઝાડવાની શું જરૂર? તારે નાવા જવું નથી, શરીર નથી એટલે. તો નદીની જરૂર નથી, સરોવર નથી, વાવડી નથી, કઈ નથી. અનંત અનંત આનંદ છે, અનંત અનંત સમાધિ સુખ છે, એ શાસ્ત્રમાં લખ્યું છે. શાસ્ત્રમાંથી પામવું છે તો આત્માને, તો પેલી લીટી દેવાદી ગતિ ભંગમાં જે સમજે શ્રુત જ્ઞાન. આ બધું શાસ્ત્રમાં દેવાદી ગતિ ભંગ ભાંગા વર્ણન વિશેષ બધું લખ્યું છે, પણ એ શ્રુત જ્ઞાન નથી. શાસ્ત્રમાંથી તો અતિન્દ્રિય સ્વરૂપ આત્મા ગોચર થાય, આત્મા ઓળખાય, આત્માનું સ્વરૂપ ઓળખાય, આત્માનું તત્વ ઓળખાય અને આત્મા પામવા માટેનો પુરુષાર્થ જાગે, તો એ શાસ્ત્રનું શ્રુત જ્ઞાન છે. તો શ્રુત જ્ઞાન શું છે? તો કે બસ આ પછી બીજી લીટીની વાતની છે, વાંચી આગળ.
શાસ્ત્રોમાંથી શું લેવા જોઈએ છે, શેના માટે શાસ્ત્રો છે, તેનો વિવેક અને બોધ જો હોય તો આ જગતમાં સંપ્રદાયો અને જુદા જુદા મતો માટે લડે છે તે બધું ન હોય. જે લડાઈ થાય છે તે લડાઈનું મુખ્ય કારણ શાસ્ત્ર જાણવાની અણસમજ ગેરસમજ છે. શાસ્ત્રો લડવા માટે નથી, લડતા હો તો શાંત થવા માટે છે. કૃપાળુદેવના ઘણા બધા વચનો છે, તે ખરા અર્થમાં નહીં સમજે તો તેમાં પણ ઘણા મતભેદ થશે. સ્વાધ્યાય કરાવનારા જુદા જુદા, તેઓની સમજણ જુદી જુદી, તેમનો આગ્રહ જુદો જુદો અને કૃપાળુદેવે શું કહ્યું તેમ કોઈ પૂછશે તો કહેશે કે હું કહું છું તે જ કહ્યું છે. તેમના કહેવાનો અર્થ હું કરું છું તે થાય છે. એટલે નવી પરંપરા, નવા સંપ્રદાયો અને નવું જૂથ, નવો વાડો, નવો ગચ્છ અને ગચ્છના ભેદો, આ બધું ઊભું થશે. ગચ્છના ભેદ બહુ, નયન નિહાળતા તત્વની વાત કરતા ન લાજે, ઉદર ભરણ આદિ નિજ કાજ કરતા થતા, મોહનળિયા કલી કાલરાજ આણંદગંજના. આ પંચમ કાળમાં મોહનળિયો છે, એ મોહના કારણે આવો આગ્રહ થાય છે, તે એક વાત. બીજી વાત મહત્વની એ કે માને નિજમત વેશનો આગ્રહ મુક્તિ નિદાન. પહેલા તો એ સમજી લો કે મોક્ષમાં સિદ્ધ અવસ્થામાં શરીર નથી. તમે હશો પણ શરીર નહીં હોય, મુંજાશો નહીં. સિદ્ધોને દેહ હોતો નથી, દેહ જ નથી તો કપડાં પહેરવાના નથી, કપડાં પહેરવાના જ નથી તો ઝઘડા શાના. અહીં ઝઘડા થાય છે તો કયા કપડાં પહેરનારને મોક્ષ મળે અને કેવા રંગના પહેરનારને મોક્ષ મળે તે નક્કી કરો. દરેક સંપ્રદાયના લોકોના કપડાના રંગ જુદા જુદા હોય છે, કોઈનો પીળો તો કોઈનો ધોળો અને કોઈનો કાળો. પીળાવાળા એમ કહેશે કે ધોળા પહેરશો તો મોક્ષ નહીં મળે, અને ધોળા પહેરે છે તેવો એમ કહેશે કે ધોળા પહેરશો તો જ મોક્ષ મળશે. આટલો સસ્તો મોક્ષ નથી. લાલ કાઢીને ધોળા પહેર્યા તો કામ થઈ ગયું તેમ નથી. જુદા જુદા સંપ્રદાયના લોકો એમ કહે છે કે આ પ્રમાણે કપડાં પહેરશો તો મોક્ષ મળશે, જો આવા કપડાં પહેરશો તો મોક્ષ ન મળે. આમ વેશના આગ્રહને મોક્ષનું કારણ માને છે, પણ તેઓ એમ નથી કહેતા કે કસાયો કરશો કે રાગદ્વેષ કરશો તો મોક્ષ નહીં મળે, દુષ્કર્મો કરશો તો મોક્ષ નહીં મળે.
એકાકી વળી વિચરતો સ્મશાનમાં એવી મસ્તી અને એવી કુમારી ક્યાં છે, એવો આનંદ ક્યાં છે, અરે કડકડતી ઠંડી હોય તો પણ એક વિકલ્પ ના ઉઠે એવી અદભુત અવસ્થા છે. પોતાનો મત મૂકે તો આવી અદભુત અવસ્થા પ્રાપ્ત થાય. આપણે જન્મ્યા ત્યારે આપણા મા બાપ તો હોય જ, આપણાથી 20 કે 25 વર્ષ પહેલા તેઓ આવ્યા. તેમણે આપણા માટે ઘણી તૈયારી કરી રાખી. એમનો મત, એમની માન્યતા, એમનો સંપ્રદાય, એમના માનેલા શાસ્ત્રો, સિદ્ધાંતો, આ બધું તૈયાર કરી મા બાપ બેઠા છે. બાળક આવ્યું, હજુ તેની પાસે કપડાં નથી કે મત માન્યતા નથી. હવે આ ફેક્ટરીમાં ઢાળવાનું કામ મા બાપ કરશે. આપણે સ્થાનકવાસી છીએ, મુંહ પત્તી બાંધવી પડશે. કોઈ કહેશે આપણે દેરાવાસી, સ્થાનકમાં ન જવાય, આ આપણો વારસો. મા બાપ જો આટલો નિર્ણય કરે છે કે જે સત્ય છે તે જ બાળક પાસે રજૂ કરવું, પોતાની માન્યતા રજૂ ન કરી, આટલું જો મા બાપ કરે તો ઘણા સંપ્રદાયો ઓછા થઈ જાય.
હજુ આગળ.
પરંતુ સત્ય તેને સમજવું જોઈએ. આનંદગંજીએ કહ્યું, બહુ મજાની વાત કરી છે.
બહન કે ઘર નાતી ધોતી, યોગી કે ઘર ચેલી, તલમાં પડપડ મહિરે તુરકડી, આફી આપ અકેલી, અવધુ એસા જ્ઞાન વિચારો. બ્રાહ્મણને ઘેર જન્મ લીધો, પૂછો શું ધર્મ, તો નાવું ધોવું એ ધર્મ, અને કડકડતી ઠંડીમાં સવારે કોઈને અડી જાય તો ફરી નાવા જવું પડે. શરદી થાય કે ન્યુમોનિયા થાય તો ભલે થાય, ફરી નાવા તો જવું જ પડે. કેમ? તો કહેશે કે કોઈ અડી ન જાય તે ધર્મ છે. એક ભૈયાજી રંગૂન ગયા, ત્યાં લોટો લઈને ગયેલા. લોટાને બહુ સાચે, સાફ કરી નાખે, ચોખ્ખો કરે ને પાણી ભરે. એક ડાગ, એક પણ ડાગ લોટા પર પડવા ન દે. પછી રંગૂનથી લખનો આવ્યા, કુટુંબીઓ મળ્યા, પૂછ્યું કે શું કર્યું? દારૂ પીધો, માંસાહાર કર્યો, આ બધું કર્યું, પણ લોટાને બરાબર સાફ રાખ્યો. આપણે પણ લોટારૂપી શરીરને સાફ રાખીએ છીએ, અને અંદર હૃદયને, હૃદય જે સાફ રાખવું જોઈએ તે રાખતા નથી. તમે બાળકોને તમારા મતમાં અને તમારા ઢાંચામાં ઢાળો છો. તમને થશે કે અમારે કંઈ કહેવું જ નહીં એમને. સંસ્કાર ન આપવા, ભણતર ન કરવું એવો પ્રશ્ન થશે તો મારે એમ જ કહેવું છે કે સત્યની ભૂમિકા ઉપર જે છે તે બાળક પાસે મૂકો, જે વાસ્તવિક નથી તે ન મૂકો.
આપણને સૌથી વધારે જો રાગ હોય તો મતનો છે. આમ તો તબક્કા પડે છે, સૌથી વધુ રાગ ધન ઉપર, ધન કરતા પ્રગાઢ રાગ સ્ત્રી ઉપર હોય, અને સ્ત્રીને પુરુષ પ્રત્યે હોય, અને ત્રીજો દેહ પ્રત્યે રાગ. તમે ધન છોડશો, સ્ત્રી છોડશો, કદાચ કઈ ઇમરજન્સી ઊભી થશે તો દેહ પણ છોડશો, પણ મતનો રાગ નહીં છોડો. તમે 10 લાખ રૂપિયા ખિસ્સામાં લઈ જઈ રહ્યા છો, કોઈ આતંકવાદી ભૂકાની પહેરી મળે અને પૈસા માગે તો તમે ના નહીં પાડો, તમે ભયથી તુરંત જ આપી દેશો. આ તમે ધન આપ્યું, ના દાન નહીં, પણ શરીર પર પ્રેમ હતો એટલે ધન આપી દીધું. તમને સ્ત્રી ઉપર પણ રાગ છે, પરંતુ તે સ્ત્રીને અન્યના ઉપર પ્રેમ છે તેમ ખબર પડે તો પછી એ સ્ત્રી ગમે, એનો રાગ પણ છૂટી જાય. પરમ કૃપાળુ દેવ કહે છે કે આ ત્રણેય ઉપરનો રાગ જીવે ઘણી વાર છોડ્યો છે, પણ મતનો રાગ છોડી શકતો નથી. આને કહેવાય છે મતાગ્રહ, મતનો રાગ. સત્યને બાજુ પર મૂકી દીધું. અરે, આ ધરતી ઉપર અવતારી પુરુષો આવ્યા, અનંત તીર્થંકરો આવ્યા, અનંત ચોવીસી થઈ, અને તે વખતે આપણે બધા હાજર હતા. તીર્થંકરો પાસે પણ આપણે ગયા છીએ, પણ જ્યાં જે આપણે ગયા છીએ ત્યાં ત્યાં મત અને આગ્રહ લઈને ગયા છીએ, અને કહીએ છીએ અમે તો આ પ્રમાણે માનીએ છીએ, પછી કામ કઈ રીતે થાય? સત્યની પડી નથી પણ મતની પડી છે, જેને મતની પડી છે તે મતાર્થી અને જેને સત્યની પડી છે તે આત્માર્થી.
આત્માર્થી 50 વર્ષથી પોતાનો મત હોય પણ જે ક્ષણે તેને ખબર પડે કે મારો મત ખોટો છે તે ક્ષણે એ મતનો ત્યાગ કરી દે છે. શાસ્ત્રમાં એક વર્ણન આવે છે કે કોઈ મોટા મુનિ હોય, અનેક શિષ્યોના ગુરુ હોય, મોટા આગમધર હોય, સારા પ્રવચનકાર અને વક્તા હોય, આખી સભા ડોલતી હોય અને લોકો કહે વાહ અદ્ભુત પ્રવચન છે, અને તે વખતે એમનાથી સૂત્ર વિરુદ્ધ કે શાસ્ત્ર વિરુદ્ધ કંઈ પ્રવૃત્તિ થઈ ગઈ હોય, અને પછી પોતાના ગુરુદેવ પાસે આવે અને ગુરુદેવને સમાચાર મળી ગયા હોય કે ખોટી પરોપણા થઈ ગઈ છે, ગુરુદેવ તેમને પૂછે કે આ પ્રમાણે પરોપણા કરી હતી? હા ગુરુદેવ, મારી ભૂલ થઈ ગઈ છે, પરંતુ હવે શું થાય? ગુરુદેવ કહે કે ત્યાં પાછા જાઓ અને કહો કે મેં સતની પરોપણા કરી નથી, મારી ભૂલ થઈ ગઈ છે, એમ કહેતા આવો. તો એ કહેશે કે તમે જે શિક્ષા આપશો તે કરવા હું તૈયાર છું, તમે કહેશો તો ઠંડીમાં ઠરીશ, તાપમાં તપવા તૈયાર છું, માંસ ખમણને કારણે માંસ ખમણ કરવા તૈયાર છું, મારા રાય રાય જેવડા ટુકડા થાય તો પણ હું ખોટો છું તેમ કહેવા તૈયાર નથી. કોનો આગ્રહ આવ્યો? આ વાત મારા તમારા અને સૌના માટે છે. આપણે બધા મત લઈને બેઠા છીએ, તમે બોલતા નથી પણ રજૂઆત કરો એટલે ખબર પડે કે તમારું જોર ક્યાં છે, તમારું વલણ ક્યાં છે. પરમ કૃપાળુ દેવે કહ્યું છે કે નિરાગ્રહી બનો, કોઈ જાતનો આગ્રહ નહીં.
માને નિજ મત બધા કરતા તેને પોતાનું મહત્વ વધારે ગમે છે. એક વખત અહીં પ્રવચનમાં કહ્યું કે પ્રિય દર્શના ભગવાન મહાવીરની એકની એક દીકરી જમાલી સાથે તેના લગ્ન થયા. ઉપદેશ સાંભળી જમાલી મુનિ બન્યા અને પ્રિય દર્શના સાધ્વી બની. જમાલીના 500 શિષ્ય થયા અને પ્રિય દર્શનાને 1000 શિષ્યા થઈ. જમાલીને એક આગ્રહ થયો, વાત સાદી હતી, બીમાર હતા, તાવ આવ્યો હતો. તેમણે શિષ્યને કહ્યું કે સંસ્થારો કરો, અને શિષ્ય સંસ્થારો કરી રહ્યા છે. તેમણે શિષ્યને પૂછ્યું સંથારો થયો? શિષ્ય કહ્યું કે થયો. હવે જમાલી ત્યાં ગયા, સંથારો થતો હતો, એક કપડું પાથરવાનું બાકી હતું. જમાલીએ કહ્યું કે હજુ તમે પૂરું કર્યું નથી તો કેમ કહ્યું કે થયું? શિષ્યે કહ્યું કે કરવા માંડ્યું એટલે કર્યું કહેવાય. જમાલી કહે જ્યારે પૂરું થાય ત્યારે કર્યું એમ કહેવાય, કરવા શરૂ કર્યું એટલે કર્યું તેમ ન કહેવાય. આ દર્શન મોહે માથું કાઢ્યું ભગવાન મહાવીરના મતે વ્યવહાર નહીંથી એ વાત સાચી છે. અને જમાલી કહે કે મારી વાત સાચી છે. જમાલીના કેટલાક શિષ્યો તેમના પક્ષમાં, અને નવાઈની વાત તો એ છે કે સાધ્વી પ્રિયદર્શના શ્રીજી પણ તેમના પક્ષમાં. પતિદેવો પ્રિયદર્શના કહે છે કે જમાલી સાચા છે. જમાઈરાજ અને દીકરી ભગવાન સામે પડ્યા, ભગવાન વિતરાગ હતા. જમાલી અને પ્રિયદર્શનાને ભગવાન મહાવીર કરતા પોતાનો મત વાલો હતો. મતના આગ્રહના કારણે આપણે ઘણું ખોયું છે, વારંવાર ખોયું છે. આને કહેવાય મતનો રાગ.
નિજ મતનો આગ્રહ અને વેશનો આગ્રહ. શરીર અને આત્મા બંનેને લેવા દેવા નહીં. શરીર જુદું અને આત્મા જુદો તો શરીર પરનું કપડું આત્માથી જુદું નહીં છે? જુદું પણ આના વગર મોક્ષ નહીં મળે એમ માને. બુદ્ધની પરંપરામાં જાઓ તો તુરત કહેશે કે બધી વાત રહેવા દો, પીળા કપડા વગર નહીં ચાલે. બુદ્ધે કહ્યું કે ન કહ્યું તે ખબર નથી, અને સંન્યાસીને પૂછો તો કહેશે ભગવા કપડા વગર નહીં ચાલે. શ્વેતાંબર કહેશે કે ધોળા કપડા વગર નહીં ચાલે. દિગંબર કહેશે કપડા જ માથાપુર છે, એ ઉપાધિને કાઢી નાખો. આજે અટવાયા તે ધોળા પીળા ભગવા વચ્ચે અટવાયા, આ વેશનો આગ્રહ. અને આ આગ્રહ મુક્તિ નિદાન એટલે આ જ મુક્તિનું કારણ છે એમ જે માને તેને પરમ કૃપાળુ દેવ મતારથી કહે છે.
અહીંયા ગાથાનું બીજું ચરણ, માને નિજ મત વેશનો આગ્રહ મુક્તિ નિદાન. શાસ્ત્રમાંથી મેળવવાનું શું છે તો કે આત્માનું સ્વરૂપ. હવે આ જીવ શાસ્ત્રમાંથી મેળવે છે શું તો મતનું સ્વરૂપ. શાસ્ત્રો વાંચીને એનો આગ્રહ દ્રઢ થયો, એકાંતિક બન્યો, કોઈ એક વાત ઉપર એ સાધન છે સાધ્ય નથી, એ સાધનને પકડી લીધું, એનો એને રાગ થયો, તત્વને ભૂલી ગયો અને તત્વના ભેદમાં રોકાઈ ગયો, એમાં આગ્રહ ઉત્પન્ન થઈ ગયો અને તત્વ વિસરાઈ ગયું. કેટલા બધા વચનો છે જ્ઞાનીઓના, એ વચનોમાં અનેક પ્રકારનો આશય છે, ભેદ છે, એનો સંદર્ભ ન મળે તો વચનનો અર્થ સાચો ન થાય, એની સંગતિ ન મળે તો વચનનો અર્થ સાચો ન થાય, એનો આશય ન પકડાય. જ્ઞાની પુરુષોએ આ વચન કોના માટે કેને સુકામ કહ્યું છે એ વાત જ્યાં સુધી પકડાય નહીં ત્યાં સુધી એ વચનનું ગમે તેવો અર્થઘટન ઉપદેશક કરે, વાંચનાર કરે, બોલનાર કરે, અને એની અંદર પોતાનો આગ્રહ બંધાતો જ જાય. એને ખ્યાલ નથી કે શાસ્ત્ર વાંચીને એને મતાગ્રહ દ્રઢ કર્યો છે, સત્ય દ્રષ્ટિ એનામાં આવી નથી. તો આ બધી પોતાની ગચ્છ ઊભા થાય, એના પંથ ઊભા થાય, એના જૂથ ઊભા થાય, એનો મત ઊભો થાય, આ બધાનું કારણ એ જ કે એણે શાસ્ત્રમાંથી મતવાદને ગ્રહણ કર્યો. જે શાસ્ત્રમાંથી મુક્તિ પ્રાપ્તિનો કારણ મળે, શાસ્ત્રમાં જેમ પરિભ્રમણથી કર્મનું ફળ શું મળે છે એમ શાસ્ત્રમાં મુક્તિ પણ સેનાથી મળે છે, કર્મ રહિત થવાથી, કર્મ ક્ષય થવાથી. તો શાસ્ત્રમાં કર્મની ક્ષય કરવા માટેની માર્ગણાના વિષયો પણ છે કે કેમ મુક્તિ થાય. 14 ગુણ સ્થાનક શાસ્ત્રમાં કીધા છે કે આમ જીવની મુક્તિ થાય. દ્રષ્ટિઓ શાસ્ત્રમાં કીધી છે કે આવી દ્રષ્ટિ આવે તો જીવની મુક્તિ થાય. માર્ગણા છે, પદ્ધતિ છે, વ્રતના પ્રકાર છે, પરિમાઓ છે, વિવિધ પ્રકારે શાસ્ત્રની અંદર જેમ જીવના શુભ અને અશુભ કર્મના ભોગવટા માટેની વ્યવસ્થા આપી છે એમ કર્મરહિત અવસ્થા માટે પણ મુક્તિ થવાની વ્યવસ્થા પણ શાસ્ત્રમાં આપી છે. જીવને મતનો રાગ અદ્ભુત છે. પહેલો સૌથી રાગ એનો ધન ઉપર, પછી સ્ત્રી ઉપર, અને ત્રીજો દેહ ઉપર. ઉદાહરણ બધા આપ્યા છે. આ એક એક રાગ કાઢવા તકલીફ છે, અને સૌથી દેહનો રાગ એ તો અત્યંત કઠિન છે. એટલે કૃપાળુ દેવે કહ્યું કે છૂટે દેહા ધ્યાસ તો નહીં કરતા તું કર્મ. તારી આ કરતા કર્મની જે આખી બધી વડગાળ છે એના મૂળમાં તારો દેહાધ્યાસ છે. એ દેહાધ્યાસ એટલો બધો થઈ ગયો છે, સહજ થઈ ગયો છે, ખ્યાલમાં પણ આવતો નથી, લક્ષમાં લેવાતો નથી, અને સેજે દેહને વશ બની અને ક્રિયા થઈ જાય છે. એ ક્રિયા શુભની થતી હશે, અશુભની થતી હશે, જરૂરી હોય ને થાય, ન જરૂરી હોય તો થાય, કારણ કે દેહાધ્યાસ છે. એની અંદરથી એને મત બંધાયો શાસ્ત્રમાંથી, અને એ મત બંધાયો વેશમાં. માને નિજ મત વેશમાં, વેશમાં બંધાયો, ચિહ્નોમાં બંધાયો, લક્ષણોમાં બંધાયો. એ બધા બાહ્ય લક્ષણો છે, એ બાહ્ય લક્ષણોના સ્વરૂપ શાસ્ત્રમાં આપ્યા છે કે જીવને જ્યારે વિરક્તિ હોય ત્યારે વિરક્તિની અંદર એને કેટલે કેટલે સુધી એ પોતે વસ્તુનો ત્યાગ કરી શકે. તો શાસ્ત્રમાં તો વસ્ત્રવાળાનો વાત આપી છે મુક્તિની, અને વસ્ત્ર નથી એની મુક્તિની વાત પણ આપી છે. વસ્ત્રવાળા રખડી પડ્યા છે એની વાતે આપી છે, અને દિગંબર પણ મોક્ષે ન પહોંચી શકે એની વાત પણ આપી છે. બધું આપી છે, પણ આને ગ્રહણ શું કર્યું? મત. એને માને નિજ મતવેશનો આગ્રહ મુક્તિ નિદાન, મુક્તિ માટેનું કારણ એને પકડી લીધું. આજે ગમે તેને પૂછો તો એની પાસે મુક્તિનું કારણ વિશેનો એનો અભિપ્રાય છે. મુક્તને મુક્તિના સાધનો, મુક્તિની પ્રક્રિયા, મુક્તિની સાધના, એ બધી વસ્તુ ગૌણ, એની અંદર લક્ષ્ય નહીં આપે. શેમાં બોલશે, બુલબુલ કરશે તો? મુક્તિના કારણ તમે શું કરો છો એનાથી કઈ ન થાય. તું કે એટલે તારાથી થાય. તને ઠેકો આપ્યો છે શાસ્ત્રે, મુક્તિનો કોઈ એક મણા કે એટલે મુક્તિ થાય? આવા મતવાદીઓ, આવા સંપ્રદાયવાદીઓ, આવા નયવાદીઓ વાતો કરે એટલે મુક્તિ થાય? મુક્તિનું નિદાન શું? રાગ દ્વેષનો ક્ષય થાય તો મુક્તિ થાય. કૃપાણુદેવે સાદા વાતમાં કરી, સાદામાં સાદી વાત. આટલી બધી પરમાર્થની વાત અન્ય શાસ્ત્રોમાં એટલી બધી દાર્શનિક કીધી છે કે આખું શાસ્ત્રોના શાસ્ત્રો વાંચીએ ત્યારે મુક્તિનો નિદાન મળે. પરમ કૃપાળુદેવે જુઠ્ઠાભાઈને પત્ર લખ્યો, જુઠ્ઠાભાઈનો આત્મા જલ્દીથી આ દેહ છોડીને પરલોક તરફ જવાનો હતો. કૃપાળુદેવના લક્ષમાં આવ્યું કે આ ભાગ્યવાન જીવ જલ્દી ઉર્ધ્વગતિ તરફ જઈ રહ્યો છે, આને ટૂંકામાં ટૂંકો ધર્મ સમજાવવો પડશે. આની પાસે ક્યાં બધી વિધિ વાત કરવી કે કર્મની કેટલી પ્રકૃતિ ને કર્મના કેટલા પ્રકાર, એની કેટલી ગતિ ને કેટલા ભંગ ને કેટલા ભાંગા, કેટલા ભેદ ને કેટલા અભેદ. એને સીધું કીધું જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું, એ જ મારો ધર્મ છે, એ તમને અત્યારે કહી જાઉં છું. આગળ ઉપર પણ આ નિદાન છે મુક્તિનું. એને લખ્યું આત્મામાંથી રાગ દ્વેષ ગયે, ગમે ત્યાં બેઠા, ગમે તે સ્થળે કેવળ જ્ઞાન થાય. પણ રાગ દ્વેષ ન ગયા હોય તો ઝાડની જેમ ઉભો ઉભો તપ કરીને સુકાઈ જાય, કે પહાડ ઉપરથી પડતું મૂકે તો પણ એને જ્ઞાન થાય. આ નિદાન કસાયો જાય, જીવનમાંથી કસાયો જાય તો જ્ઞાન થાય, તો મુક્તિ થાય. કસાયો એ બંધ છે, બંધનું કારણ છે, અને અકસાયી ભાવ એ મુક્તિનું નિદાન છે. એનાથી મુક્તિ થશે તારી. પછી ધોળા વસ્ત્રો પહેર્યા હશે, પીળા પહેર્યા હશે કે દિગંબર હશે એની ચિંતા નહીં કર. પણ કસાયનો અંશ નથી તારામાં તો બંધની કોઈ શક્યતા જ નથી. યશવીજીજી મહારાજે સરસ શબ્દ પ્રગટ કર્યો, કસાય મુક્તિ કિલ રેવ મુક્તિ. અરે આત્માની કસાયથી મુક્તિ થઈ એટલે એની મુક્તિ થઈ ચૂકી સમજો આ નિદાન. આ નિદાન નાનું છે પણ મહત્વનું. જેમ રોગ અનેક થાય છે, દર્દીઓ અનેક હોય છે, નિદાન સાચું ન કરે, ડોક્ટર ગમે તેટલો ભણેલો હોય પણ એ નિદાન પકડતો નથી કે આના શરીરમાં જે આ દુરસ્તી કરવાની છે કેવી રીતે થાય, વેર ઇઝ રોંગ, શું ખોટું છે, એ પકડાતું નથી. તો પ્રયોગો શરૂ થાય છે, આ દવા આપે, આ દવા આપે, ક્યારેક આખું ઓપરેશન એમને જ કરે. એને ખબર નથી કે હું નિદાનથી ઓપરેશન કરું છું, હું કરું છું, એક કરું છું, શું ટ્રાયલ એન્ડ એરર. ચાલો આમ કરો એનાથી કદાચ સારું થઈ જાય, આમ કરો એનાથી સારું થાય. સાહેબ આ દવા લીધી તો કે આ લ્યો, એ લીધી સાહેબ બોલનો ઓલી અડધી કરી નાખો, ઓલી ડબલ કરો, ઓલીનો પાવર ઘટાડો, ઓલી આઠ ને દસ ની કરો, પાંચ ની લ્યો, હવે તમે અડધી લીધી ને બે દી લો. એના બાપનું શું ગયું? આ નિદાન નથી, આ બધું અનુમાન છે. હવે આવું તો પછી આ બધા ઊંટ વૈદે કીધા કરે, આમ કરો તેમ કરો. એટલે તુલસીનો ઉકાળો પીઓ એવાય મળે ને, પણ તુલસીનો નથી, એમાં ઊંટનો પીએ, પણ ઓલો હળગી જશે આમ ને આમ, એની આખી પ્રકૃતિ બદલાઈ જશે. આપણે જાણતા નથી કે એને એની પ્રકૃતિમાં આ વસ્તુ ફિટ બેસશે કે નહીં, પણ આપણે તો કેવું જ છે ને કે લીંડી પીપર વાટીને ખટો જાય, કેમ કે કહેવાથી શું જાય આપણું થાય નહીં. જ્ઞાની એમ કે તું આ કર તારી મુક્તિ થાય, જેનાથી પુત્ર કોઈનું માથું કાપીને આવ્યો અને ગુરુ પાસે આવ્યો કે મેં ખૂન કર્યું છે, મોક્ષ કેમ મળે બતાવો. ઉપસમ વૈરાગ ને વિવેક, જા એના ઉપર જા સંયમ, આટલું કરજા તારો મોક્ષ મળી જશે. આ નિદાન શું કરવું? અનેક સમસ્યાઓ સૌભાગભાઈ ને હતી, અનેક સમસ્યાઓનો શું ઉપાય કરવો? કૃપાળુદેવે કીધું કે કુટુંબની ઇજ્જત ને આબરૂને ભૂલી જાઓ, મુખ માથાકોટ. આ કુટુંબને છાતીએ બાંધવું છે અને મોક્ષ જોઈએ છે, નહીં મળે. સંઘનો મોહ તમને રોકે છે. આ નિદાન કર્યું કે તમે એટલા બધા પ્રજ્ઞાવાન છો. આગળને એક પત્રમાં લખ્યો છે કે ભગવાનને પ્રસન્ન થવું હોય તો તમારા જેવા ઉપર થાય, પણ તમને રોકનાર પરિબળ છે કુટુંબનો મોહ છે. આબરૂ શું થશે, આણું શું થશે, તેનું થશે. લખ્યું કે મોહ રાખશો તો થશે, ન રાખો તો થશે, જે થવાનું હશે તે થશે અને જે થવાનું હશે તે થઈને જ રહેશે. આ શ્રદ્ધા કરે, આ નિદાન. મોક્ષનું નિદાન શાસ્ત્રમાંથી મળવું જોઈએ અને એ છે મોહ. પંચમ કાળમાં મોહ નીકળ્યો છે. મુનિશ્રી પણ આપણને અહીંયા કહે છે કે આ નિદાન છે, મોહ છે. શાસ્ત્રમાંથી મોહનાશ જો તને સમજાઈ જાય તો મોક્ષ છે જ. જેના મોહનો નાશ, મોક્ષ તેની પાસ. મોહ જ્યાં સુધી છે ત્યાં સુધી મોક્ષ સંભવિત નથી. તો એને કહ્યું કે એમ નથી કહેતા કે કસાયો કરશો કે રાગદ્વેષ કરશો તો મોક્ષ નહીં મળે, દુષ્કર્મો કરશો તો મોક્ષ નહીં મળે, પણ પીળા કપડા પહેરશો તો મળશે ને, દિગંબર થશો તો મળશે ને, આ પુસ્તક વાંચશો તો મળશે ને, આ નહીંથી ચાલશો તો મળશે. આમ જ ફક્ત ખોટી ભાષણબાજી કરે, બકવાસ કરે છે. સેનાથી મોક્ષ મળશે? કસાઈ કાઢો, દિગંબર હોય તોય ભલે, શ્વેતાંબર હોય તોય ભલે, અન્ય હોય તોય ભલે, જો કસાઈ નહીં હોય તો તમારા મોક્ષને કોઈ રોકી શકશે નહીં. મોહ ટાળો. કસાઈ મોહને કારણે થાય છે. મોહને મંદ કરો. મોહને મંદ કરવો હશે તો આત્મા જે ઓળખો છે એ આત્મા અસંગી છે. શાસ્ત્રમાંથી આત્માનું સ્વરૂપ શું સમજ્યા? સંગી છે કે અસંગી? તો આત્મા એકલો છે, એકત્વ ભાવના આવે, એકલો સંસારમાં પરિભ્રમણ કરે છે, એકલો સુખ દુઃખ ભોગવે છે, એટલા એને એને કોઈ એની સાથમાં નથી, એની સાથે જનાર નથી. એકલા આવ્યા, એકલા જવાના, સાથી વિના, સંગી વિના, એકલા જવા, એ બોલવાનું છે મોઢેથી કે નિદાન છે. ના મારા રૂપ તન યુપ કાંતિ યુવતી, ના પુત્ર કે ભ્રાતના, જોર જોરથી બોલશે અન્યત્વદા ભાવના. આ નિદાન છે કે કોઈ મારું નથી. શરીર નહીં, પુત્ર નહીં, સ્ત્રી નહીં, પાંડુ નહીં, સ્વજન નહીં, જ્ઞાતિ નહીં, ગોત્ર નહીં, કોઈ નહીં. ન ધાન ધન ધામ યૌવન ધરા, એ પણ કોઈ નહીં. રે રે જીવ વિચાર એ મચલા અન્યત્વદા ભાવના. શાસ્ત્રમાંથી આ નિદાન મળ્યું, મોક્ષનું નિદાન. અને કપડા એ સંબંધ નથી, અને મુપત્તિ બાંધવી કે નહીં એની સાથે સંબંધ નથી, અને ચરવડો રાખવો કે નહીં એની સાથે સંબંધ નથી, અને કમંડું રાખવું કે પાતરા રાખવા એની સાથે સંબંધ નથી. જુઓ તો ખરા, આપણે આખા બધા માનવ જાત, આપણો આપણો મોમુક્ષોનો સમાજ વેચાયેલો છે સેમાં? વ્યવહારના સાધનોમાં. જરા કોકના મગજમાં કંઈક ઘૂરી ચડી એટલે અહીંથી નીકળીને ત્યાં ગયો કે અહીંયા બહુ આમ સારું છે, એની આમ સામાયિક થાય છે, એનું ધ્યાન આવી રીતે થાય છે, ઓલાએ આમ કર્યું છે, ઓલાએ આમ કર્યું છે. અરે નિદાન એક જ છે. કૃપાળુ દેવ કહે છે આ આત્માર્થીનું લક્ષણ એનામાં નથી આવ્યું, આ હજી એ મતાર્થી છે. આ મતાર્થીના લક્ષણમાં મૂક્યું છે કે દેવાદી ગતિ ભંગમાં જે સમજે શ્રુત જ્ઞાન, માને નિજ મત વેશનો આગ્રહ મુક્તિ નિદાન. આવી માન્યતા નિદાન આગ્રહની, વેશની અને જુદા જુદા આચારોની, સાધનોની, જ્યાં સુધી મનમાં છે ત્યાં સુધી આ જીવ મતાર્થી છે. જ્યાં સુધી આ છે ત્યાં સુધી આ લક્ષણ કેનું કીધું છે? મતાર્થીનું. અને મતાર્થીનું લક્ષણ શું કામ કીધું? કે હોય મતાર્થી તે હને થાય ને આત્મલક્ષ. વાતો ગમે એટલી કરે એને હજી આત્માનો લક્ષ જ બંધાયો નથી, મુક્તિનો લક્ષ જ બંધાયો નથી, મુક્તિનું નિદાન એને ખબર નથી. કે આ જીવ ગમે તે અવસ્થામાં હોય, કદાચ હું વૈષ્ણવ હોઉં, વેદાંતી હોઉં, તો પણ કસાય છે મારા બંધનું કારણ છે. વેદાંત મારા બંધનું કારણ નથી, શંકરની પૂજા મારા બંધનું કારણ નથી, હવેલીએ જવું એ મારા બંધનું કારણ નથી, પણ મારામાં રહેલા જે કસાય છે, મોહ છે, આ શરીરને બધાને મારું માયનું છે, એ જે છે એ મારા બંધના કારણ છે. કોઈ સંપ્રદાય આપણને મોક્ષે જતા રોકી શકતો નથી, અને આપણે સંપ્રદાયના ભક્તમાં એવા પડ્યા છે કે જ્યાં જ્યાં કેનારાનો મત જુદો પડે, એનો જૂથ જુદો થાય, એનો પંથ જુદો થાય, એનો આગ્રહ જુદો થાય, એનો આશ્રમ જુદો થાય, આમાંથી નવરા નથી થયા. એ તો કે છે કૃપાળુ દેવના માર્ગની અંદર પણ ઓલો જેને પૂછશો તે પૂછે કે હું કવિ, પણ અરે કોઈને એ નથી ખબર પડતી, કોઈ એમ નથી કહેતા કે તમે રાગદ્વેષ ન કરશો, તમે ગમે ત્યાં જવું ત્યાં જાઓ, આ જ માર્ગ સાચો છે, આવું કે એકાંતિક આગ્રહ નહીં કરશો. મતાતીત માર્ગ, સંપ્રયાદિત માર્ગ, ગજબની વાત. આ જે આવા પુરુષો પ્રાજ્ઞ પુરુષ છે હનુમાનજી મહારાજ પણ, એમણે આની અંદર પણ કોઈ રાગ ન પડ્યો. એને કહ્યું જે હોય એનો મોક્ષ થશે. કૃપાળુ દેવના વચનોનો અર્થ પકડો છે કે જૈનના આગ્રહથી મોક્ષ છે એમ માનવાનું આ આત્મા ભૂલી ગયો છે. કઈ ખ્યાલ આવ્યો? નિદાન અને આપણે આ ગાથાથી હજી મતાર્થીની ભૂમિકામાં છીએ કે એમાંથી પર ગયા છે, એટલો આ પાઠ અહીંયા મતાર્થીની વાતને ફરીથી મુનિશ્રીએ બીજી વાર લીધી છે. 25મા પ્રવચનમાં આ વાત હતી અને આ 27મા પ્રવચનમાં રિપીટ થાય છે. એકને ગાથા બે પ્રવચનમાં આવે, પૂરી થઈ ગઈ ત્યાર પછી 26મી લેવાઈ ગઈ, પાછી 27મી ની આવી. શું કામ આવી? કે મુનિશ્રીને કેવું છે કે પ્રભુ તમે વાંચો આત્મસિદ્ધિ, કૃપાળુ દેવના બોધ વચન વાંચો, પણ તમે મતારથી મટો, તમે મતારથી નહીં મટો તો કૃપાળુ દેવે તમારું ભલું કરી શકશે નહીં. તમે શું કૃપાળુ દેવના નામે હાલી નીકળ્યા છો? નિદાન પકડો, શાસ્ત્રમાંથી આત્માને ઓળખાયો છે, એ આત્મા એકલો છે, એકત્વ છે, અન્યત્વ છે, એ આત્માની ભૂમિકાને એના સ્વરૂપને ઓળખો. એ તત્વ છે, સત છે, એને સંગ સંયોગ સંબંધ સાથે સંબંધ નથી. સંયોગોથી આપણે અટવાયેલા છીએ, મોહથી જોડાયેલા છે, તો આત્મા સંયોગ રહિત, સંગ રહિત, સંબંધ રહિત છે, એકાકી છે. અને મુક્તિ માટે, આત્માની મુક્તિ માટે નિદાન શું છે? તો કે ભાઈ અકસાયપણું એનું નિદાન છે, મોહરહિતપણું એનું નિદાન છે. મોહરહિતપણું આવશે તો મોક્ષ સહજ થશે. આ વાત જો આ ગાથામાંથી પકડાય આપણે, કે મતાર્થીના લક્ષણની આ ગાથા, ગાથા નંબર 27 બહુ મહત્વની, અને આજે આપણે એટલા બધા મતના આગ્રહમાં પકડાયેલા છીએ, જો એમાંથી નીકળાય તો આ ગાથાનો કંઈક સારાંશ આપણને પકડાશે. વિશેષ સત્પુરુષની
પરમ કૃપાળુ દેવ મહાવીર સ્વામી ભગવાન જય.